મારે પૈસે ખાસ કરવું પડે એવું બધી એમનો આજનો સબ્જેક્ટ છે પાંચમા આરણ માં, પણ પાંચ ની સ્થિતિ ગતિ મળી શકે છે આદમ અર્ધા અને આવશ્યક ત્રિપલ એ. સો વિધાર્થી પરિચય દીધું પ્લીઝ એવરી વન ડાઉનલોડ યોર સેલ ફોન અને સલાહ દે.
પ્રણામ. જય જીનેન્દ્ર. માયામી જૈન સેન્ટર સાથેનો મારો નાતો આ ધરતી ઉપર પગ મૂક્યો 1994 અને શ્રી મહેન્દ્રભાઈના ઘરેથી એ જ વર્ષે મારે સ્વાધ્યાય કરાવવાનો અવસર આવ્યો હતો. હું પહેલી જ વખત આવી હતી અને મહેન્દ્રભાઈએ કશું એ વિચાર્યા વિના રિસ્ક લઈ લીધું હતું અને આજ સુધી આપણા વચ્ચે સ્વાધ્યાયનો સંબંધ, સત્સંગનો સંબંધ જળવાઈ ગયો છે. એમાં આટલું સુંદર જીનાલય બની જતાં સંઘમાં ઉત્સાહ પણ વધ્યો છે અને સ્વાધ્યાયનો પણ હંમેશને માટે સ્વાધ્યાયીઓ હોવાને કારણે સત્સંગ ચાલી રહ્યા છે એટલે તમારી સાથે સ્વાધ્યાય કરવો એનો એક વિશેષ આનંદ હોય છે. હમણાં જ સાહેબે મને સબ્જેક્ટ માટે પૂછ્યું તો મેં સબ્જેક્ટનું ટાઇટલ એવું રાખ્યું છે કે પાંચમા આરામાં પણ, આ પાંચમા આરામાં પણ પાંચમી ગતિનું એટલે કે સિદ્ધ ગતિનું મોક્ષનું રિઝર્વેશન થઈ શકે છે. આપણે બધા ઘણીવાર એવા કન્ફ્યુઝ હોઈએ છીએ કે આ પાંચમો આરો છે અત્યારે તો હવે મોક્ષ છે નહીં, ગમે એટલું પણ કરશું તો પણ આ ભાવમાં તો કાંઈ મોક્ષે જવાનું બનવાનું નથી. તો આપણે હવે જ્યારે મોક્ષ જવાનો મોકો મળશે ત્યારે આપણે બરાબર શું કરી લેશું, એક છલાંગ લગાવી દેશું. આવું માનીએ છીએ ને? ઘણી વખત આપણને સાંભળવા મળે છે કે પાંચમા આરામાં મોક્ષ નથી, બરાબર ને? તો આપણામાં થોડી એના માટેની એક નિરાશા પણ આવી જાય અથવા તો ઢીલાશ આવી જાય કે ભાઈ આ ભાવમાં હવે ગમે એટલું કરીએ, ગમે એટલું કરીએ, સાધુપણું પણ લઈ લઈએ, અખંડ ચારિત્ર પાડીએ તો પણ આપણે મોક્ષ નથી જવાના. તો જ્ઞાની આપણને કહે છે કે પરમાત્મા આવી સજા કોઈ જીવાત્માને કરે નહીં. એટલે પાંચમારામાં કદાચ એક છલાંગ ભલે ન મળાય પણ પાંચમારામાં પણ આજે જ આપણને કન્ફર્મ ટિકિટ જોઈતી હોય તો મળે છે. શેની? મોક્ષ ગતિની, સિદ્ધ ગતિની. તો એના માટે આપણે ત્રણ સહારા બતાવ્યા છે. એક છે વર્તમાન કાળમાં આગમ એટલે કે શાસ્ત્રો અને બીજા છે અણગાર એટલે કે ગુરુ ભગવંતો અને ત્રીજું છે આવશ્યક એટલે આપણા વર્તમાન કાળના શ્રાવકના જીવનમાં અવશ્યપણે જે કરવા યોગ્ય છે એવા આવશ્યક. તો આપણે આ વ્યવહાર જગતમાં ટ્રિપલ એ ફોર્મ્યુલા છે ને મહેન્દ્રભાઈ, ક્યાંક રસ્તામાં ગાડી અટકે તો હમણાં નયનભાઈ કહેતા હતા કે આપણે એના મેમ્બર હોઈએ તો શું થઈ જાય, તરત આવીને મદદ મળી જાય અને મદદ એટલે એવી કે આપણી ગાડીને ટો કરીને પણ લઈ જાય અને આપણને પણ સ્થાન સુધી પહોંચાડી દે. તો વર્તમાન કાળમાં પણ આપણા માટે આવી ટ્રિપલ એ એની હેલ્પ છે. જો આપણે આ ટ્રિપલ એના મેમ્બર બની જઈએ ને, બધું આ ફોર્મ્યુલા લઈ લઈએ, આનું કાર્ડ લઈ લઈએ, એક છે આપણા શાસ્ત્રો આગમ, બીજા છે આપણા ગુરુ ભગવંતો અણગાર અને ત્રીજો હોય એટલે આવશ્યક એટલે અવશ્ય કરણીય એવા આપણા કર્તવ્યો. તો આ ત્રણના આધારે આપણે કઈ રીતે વર્તમાન કાળમાં પણ મોક્ષમાં જઈ શકીએ એના વિશે ઇન્ફોર્મેશન તો આપણી પાસે હવે એટલી બધી છે. કેટલા વર્ષ થયા આપણે સ્વાધ્યાય કરતા, સત્સંગ કરતા? વર્ષો થઈ ગયા. એટલી ઇન્ફોર્મેશન છે કે હવે કદાચ એક નવું વાક્ય પણ આપણને ન મળે ને તો પણ આપણો બધાનો પાંચ વાર મોક્ષ થઈ જાય. કેટલી વાર? પાંચ વાર. એટલું જ્ઞાન ધરાવીએ છીએ. પણ હવે આપણે માત્ર જરૂર છે, એ જરૂર એ છે કે આ જે સાંભળ્યું છે જે જાણ્યું છે એને સ્વીકારવું અને માનવું. જાણવું ને માનવું એક નથી, સાંભળવું ને સ્વીકારવું એક નથી. એટલે આપણે આજ સુધી જે નથી કર્યું, હું ગુરુ ભગવંતોની આજ્ઞાથી માહિતી જાજી નહીં આપું, કારણ કે એ તો તમને પુસ્તકમાંથી એક ખાલી જૈના લાઇબ્રેરી ઉપર ક્લિક કરો ને, એમાંથી કોઈ પણ બુક કુંતુંડાચાર્યજીના સમયસારથી માંડીને તો આજ સુધીના, અને 32 આગમ સ્થાનકવાસી કહે છે તે, અને 45 આગમ આપણે શ્વેતાંબર સંપ્રદાયમાં જે માને છે તે, આ બધું જ એક જ બટન પુશ કરતા નતા તો આપણી સામે આવે છે. પણ આપણે હવે જે કરવું છે એ આઠ સાધનો સામે હોવા છતાં, આપણે સાંભળ્યા હોવા છતાં સ્વીકાર્યા નથી, અને જાણ્યા હોવા છતાં માન્યા નથી. તો આપણે એનું મહત્વ બતાવવું છે. તો આજે સાથે મળી અને આપણે એની વાત કરવાના છીએ. તો સર્વપ્રથમ મને ને તમને જન્મતાની સાથે જે વરદાન રૂપે કહો કે પુણ્યોદય રૂપે કહો કે મહામંત્ર રૂપે જે નમસ્કાર મહામંત્ર મળ્યો છે, એ નમસ્કાર મહામંત્રનું આપણે સાથે મળી અને મંગલાચરણ કરીએ.
ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયા, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોયે સવસા હુણમ, એસો પંચ નમો સારો સવ પાવ પણાસન મંગલાણમ સવેશે પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ.
મંગલાણમ ચસવેશિમ પદમં હવૈ મંગલમ આપણે અનેક વખત સાંભળ્યું છે, અનેક વખત જાણ્યું છે, સાંભળ્યું છે અને સ્વીકાર્યું છે. પૂછોયા સાથે જાણ્યું છે પણ માન્યું છે કે સર્વ મંગલમાં ઉત્કૃષ્ટ મંગલ, સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને એકમાત્ર મંગલ એવું કોણ છે? પંચ પરમેશ્વરનું શરણું છે. અને એના પહેલાના પદમાં આપણે બોલ્યા કે સર્વ પાવ પણાસણો, એટલે શું? સર્વ પાપનો પ્રનાશ, પણાસણ, નાશ અને પ્રનાશ એના વચ્ચે જરાક વિશેષ છે. નાશ એટલે નાશ થઈ જવો, અને પ્રનાશ એટલે પૂર્ણ રીતે સંપૂર્ણ રીતે. આપણે કોપ કર્યો, કોપનો કોપ કહીએ અને એનો પ્રકોપ એટલે શું? પ્રકોપ એટલે પૂરેપૂરો કોપ. એવી રીતે નાશ અને પ્રનાશ, એટલે આમાં આપણને એશ્યોરન્સ મળ્યું છે કે આ પાંચ પદ નમસ્કાર મહામંત્રના જે છે એનું શરણું, એનો સ્વીકાર. શરણું એટલે આ નવકાર મંત્ર છે ને, અહીંયા બેઠા લ્યો તમે, તો આપણે વ્યવહારથી શું કહેવાય એના શરણમાં છીએ. પણ શિક્ષકના શરણમાં બેઠા, સ્કૂલમાં ગયા, એના પગમાં બેસી ગયા, સવારથી સાંજ સુધી બેઠા, પણ એ જે બોલ્યા, એણે જે ભણાવ્યું એ આપણે સાંભળ્યું જ નહીં, કદાચ સાંભળ્યું તો સમજ્યા જ નહીં, અને સમજ્યા તો એને યાદ રાખ્યું નહીં, એટલે સ્મર્યું નહીં, કદાચ સ્મર્યું અને પેપરમાં લખ્યું નહીં. તો શિક્ષકનું શરણું આપણને પરીક્ષામાં પાસ કરાવે, એટલે વ્યવહારથી શરણમાં પણ જવું પડે, અને નિશ્ચયથી એણે બતાવેલા રસ્તે ચાલવું પણ પડે. એટલે નમસ્કાર મહામંત્ર માટે જે પ્રણાશ શબ્દ છે ને, એ માત્ર સ્મરણમાં જવાનો વ્યવહાર નથી. શું છે? એક વખત જેનો નમસ્કાર મહામંત્ર બોલવાનો અધિકાર પ્રાપ્ત થયો, એ અધિકાર પ્રાપ્ત કરતા પહેલા આપણે કેટલા જન્મ કર્યા હશે મહેન્દ્રભાઈ? આ નવકારનો જાપ કરવાનો, ઉચ્ચાર કરવાનો અને કાનમાં આ શબ્દ પડવાનો અધિકાર પ્રાપ્ત કરતા પહેલા મેં ને તમે અનંતા જન્મ સુધી અણથક અને અવિરામ, એટલે સતત, વચ્ચે થાકી ગયા એમ નહીં, અવિરત રીતે એટલો પ્રબળ પુરુષાર્થ કર્યો હશે ત્યારે મને ને તમને આ નવકાર મંત્ર ગણવાનો, બોલવાનો, સાંભળવાનો, સ્મરવાનો, રટવાનો, ઉચ્ચારવાનો અધિકાર મળ્યો. લાગે છે આવું આપણને? નથી લાગતું. એટલે આપણે આ નવકાર મંત્રને પણ જ્યારે બોલ્યા ને ત્યારે પરંપરાગત રીતે શું કરી ગયા? ઉચ્ચારી ગયા. પણ નાની મને ને તમને કહે છે કે આપણે આનું મહત્વ શું છે, કે હું ને તમે એક જ ભાવમાં સાવધાનીપૂર્વક જીવીએ અને પુણ્ય કરીએ તો એ જ વખતે આપણે આવતા ભાવમાં દેવ બની શકીએ. શું બની શકીએ? દેવ બનવા માટે કેટલા ભાવના પુણ્ય જોઈએ? દેવ બનવા માટે માત્ર એક જ ભાવમાં, એટલે કે આ ભાવમાં આપણે જ્યારે પણ આયુષ્યનો બંધ પડે એ વખતે આપણે શું કરતા હોવા જોઈએ? પરમાત્માએ જે ચાર કારણો બતાવ્યા છે ને, નરગતિમાં જવાના, દેવગતિમાં જવાના, મનુષ્ય ગતિમાં જવાના અને તિર્યંચ ગતિમાં જવાના, એ ચાર કારણમાં આમાં શું છે બા? કે સરાદ સંયમ, સંયમા સંયમ, અકામ નિર્જરા, આ બધા તપ વગેરે એ બધું આપણે કરતા હોય અને એ વખતે જો આયુષ્યનો બંધ પડે તો આપણે કઈ ગતિમાં જઈ શકીએ? દેવગતિમાં. આ નક્કી છે. આ દેવતા કેટલા છે? અસંખ્યાતા, રાઈટ? સુચિન શાસનના શબ્દો છે ને, એની ટર્મિનોલોજી થોડી માઇન્ડ સાથે સેટ કરી લેવાની કે પરમાત્મા જ્યારે જૈન આગમમાં, આપણે જૈન ધર્મમાં સંખ્યાતા શબ્દ બોલીએ ને ત્યારે સંખ્યાતાની ડેફિનેશન એવી છે કે વી કેન કાઉન્ટ ઇટ. શું? આપણે કોમ્પ્યુટરથી કરો, તમે ગમે તે સાધન વડે કરો, બુદ્ધિ વડે કરો, પણ એને કાઉન્ટ કરી શકાય. એ જ્યાં સુધી કાઉન્ટ કરી શકાય ને એ સંખ્યાને સંખ્યાતા શબ્દ વાપરીએ. પણ જ્યારે આપણે એને કાઉન્ટ ન કરી શકીએ પણ એને કોઈની સરખામણી સીધી અનુમાન વડે જેને ઓળખાવી શકાય. પહેલાના વખતને એમ કહેતા કે જેસલ જાડેજો છે ને, જેસલ અને તોરલની આપણે ત્યાં જે કહાની છે, હકીકત છે, તેમાં એમ કહેવાય કે જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ રે એટલા આક્રમ તો મેં કર્યા, એમ જેસલ કહે છે. એટલે કે એમ કે આણે માથાના મોવાળા જેટલા પાપ કર્યા છે, એટલે ઘણા બધા પાપ કે જે આમ કાઉન્ટ નતા, પણ એને કે મારા રૂવાળે રૂવાળે પશ્ચાતાપ છે, મારું રોમ રોમ સળગી ગયું છે. એટલે કે કેટલી બધી સંખ્યામાં એમ કહેવાય કે આપણા શરીર ઉપર 2.5 કરોડ રોમરાય છે, પણ એને સમજાવવા માટે એમ કે રૂવાળે રૂવાળે. એવી રીતે પરમાત્માએ અસંખ્યાતા માટે આપણને માપ બતાવ્યા છે. તમે જાણો છો પલ્યોપમ વગેરેને, પલ્યોપમ સાગરોપમ, એટલે કૂવો લઈએ એને ભરીએ માથાના વાળના ટુકડા વડે, એ 2.5 ઘઉંનો પોળો, 2.5 ઘઉંનો લાંબો, 2.5 ઘઉંનો ઊંડો એવડો કૂવો, એની અંદર યુગલિયાના વાળ, એટલે બારીકમાં બારીક વાળ, એનો એક એક કણ, એનો એક એક પાર્ટિકલ, અને 100 વર્ષે એક પાર્ટિકલ બહાર કાઢી, 100 વર્ષે, અને આખો કૂવો ખાલી થાય ત્યારે એક પલ્યોપમ કહેવાય. આવા કેટલા પલ્યોપમ થાય ત્યારે એક સાગરોપમ, એના સાગરોપમ, કરોડા કરોડ સાગરોપમ શબ્દ બોલીએ છીએ તો પણ એને શેનાથી સમજાય છે? ઉપમાથી. એને અસંખ્યાતા કહે. અને જ્યારે કોઈ પણ ઉપમા વડે જેને ઓળખાવી ન શકાય, સમજાવી ન શકાય, એને ઇન્ફિનિટ એટલે કે અનંત, એમ મારો ને તમારો આ જીવનો સંસાર, આપણા ભૂતકાળની પરંપરા, આપણો ભૂતકાળ એ કેટલા કાળનો છે? સંખ્યાતો, અસંખ્યાતો કે અનંતો? જો બધા કેટલા આપણે જાણતા છીએ કે ચોક્કસ માનીએ છીએ, કારણ કે આત્મા અસ્તિત્વ ધરાવવામાં અનંત અને શાશ્વત છે. કેવો છે? ભૂતકાળ પણ અનંત અને ભાવિ પણ એનું અનંત. એટલે કે આવા અનંતતા આપણા ભૂતકાળમાં આપણે અનેક વખત અનેક ગતિમાં ગયા, તો હરેક વખતે જે જે ગતિમાં ગયા ને એમાં મુખ્ય કામ કયા ભવે કર્યું? આગલા જન્મે. એટલે આટલા અસંખ્યાતા દેવતા છે ને એ બધા દેવતા મનુષ્યમાંથી ગયા છે. મહેન્દ્રભાઈ, આ બધા દેવતા છે અસંખ્યાતા, એ બધા ક્યાં ક્યાંથી આવ્યા છે? મનુષ્ય અને તિર્યંશ બંને માંથી. કારણ કે મનુષ્ય તો માત્ર સંખ્યાતા છે, દેવતા અસંખ્યાતા. હવે આટલા સંખ્યાતા જ મનુષ્ય મોટી ભર અને દેવતા તો કેટલા અસંખ્યાતા, તો મારી ને તમારી સાથે કેટલા બધા જીવો દેવલોકમાં તિર્યંશ ગતિમાંથી જાય છે. બે દેવ બેઠા હોય ને, એકને પૂછે કે તમે ક્યાંથી આવ્યા, તો કે આ મનુષ્ય ક્ષેત્રમાં હું અમુક દેશમાં અમુક ગામમાં અમુક ક્ષેત્રમાં મનુષ્ય હતો, મેં માસ ક્રમણ કર્યું હતું, કે મેં આ તપ કર્યું હતું, મેં આટલું દાન કર્યું હતું, મેં આટલું પુણ્ય કર્યું હતું, એ વખતે મારો શુભ ભાવ હતો. કયો? શુદ્ધ નહીં હો, શુભ ભાવ, એના કારણે મારી શુભ ગતિ થઈ એટલે કે હું દેવગતિમાં આવ્યો. એ જ વખતે કેટલા બધા તિર્યંશો પણ શુભ ભાવમાં હોઈ શકે, અને એ પણ ત્યાંથી મરીને આપણી બાજુમાં બેઠેલો દેવ હોય ને એ ગાયમાંથી પણ આવ્યો હોય, બકરીમાંથી પણ આવ્યો હોય, આવી શકે કે ના આવી શકે? આવે છે ને, નહીં તો આ અસંખ્યાતા દેવનું ચક્ર પૂરું જ ન થાય. એટલે કે આપણે એમ સમજીએ છીએ તિર્યંશમાંથી જવાય છે, 100% જવાય છે. દેવગતિની આગત આપણે ત્યાં એની જે આખી કર્મ થિયરી છે ને એમાં છે કે દેવલોકમાં આવનારા ક્યાં ક્યાંથી આવે, તો દેવલોકમાંથી મરીને દેવલોકમાં ન જવાય, નર્કમાંથી મરીને દેવલોકમાં ન જવાય, પણ એ કેન્દ્રીયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં કોઈ પણ તિર્યંશ કે મનુષ્ય એ બધા ક્યાં આવી શકે છે? દેવગતિમાં આવી શકે છે. તો દેવગતિમાં જવા માટે બહુ પુરુષાર્થ લાંબો નથી કરવો પડતો, શુભ ભાવ અકામ ની જરા પણ ચાલે, પણ જીન શાસન ને પામવા માટે વિચાર કરજો, જીન કુળ ને પામવા માટે કેટલા ભાવ નો પુરુષાર્થ જોઈએ? બહુ શબ્દ વાપર્યો ને એમાં લગભગ એનું કહેવાનું એમ છે કે અસંખ્યાતો કાળ મેં તમે કરુણા ભાવને, દયા ભાવને, અનુકંપાના ગુણને, આ બધા જીન શાસનના જે પાયાના ગુણો છે એ બધા ગુણોને આપણે જીન્સ બનાવવા પડે. શું બનાવવા પડે બેન? કોઈ પણ કુળમાં જન્મ લેવું ને એટલે એનામાં જન્મતાની સાથે એ ગુણો પ્રત્યે, આજે આપણે વર્તમાનમાં એટલા હીન પુણ્ય છીએ ને કે મોટા ભાગે રોગો વારસામાં જલ્દી મળી જાય. શું મળી જાય? રોગો વારસામાં જલ્દી મળી જાય, પણ સાથે સાથે આપણું પ્રબળ પુણ્ય પણ છે કે આપણને વારસામાં જૈન કુળ પણ મળ્યું છે. શું મળ્યું છે? આનાથી મોટું પુણ્ય અને ઉચ્ચ નામ ગોત્ર કહેવાય. શું કહેવાય? જૈન કુળમાં જન્મું ને, જૈન એટલે હું સંપ્રદાય નથી કહેતો, જૈન એટલે કોઈ આપણે ગણીને બાંધેલા વાળાની અંદર આવતા નહીં, પણ જીન વડે જેનું શાસન ચાલે, સર્વજ્ઞ વડે જેની ધૂરા સંભાળવામાં આવે, અને ત્રિકાળ જ્ઞાની એવા પરમપિતા વિતરાગ વડે જેમાં બોધ આપવામાં આવ્યો છે અને એના વડે જીવન મર્યાદા નક્કી કરવામાં આવી છે, એવું જીનકુળ એ પામવા માટે મારો ને તમારો અનંત કાળનો પુરુષાર્થ છે. અસંખ્ય ભવો સુધી આપણે એક ભાવ ટકાવ્યો હોય ને બેન, ત્યારે જ આપણને એ કુળમાં જન્મ મળે કે જન્મતાની સાથે. આજે આપણે કોઈ પણ કુળમાં જન્મ લઈએ તો એને આપણે પહેલા તો જીન શાસનની જગ્યાએ શબ્દ કેવો વપરાતો ખબર છે? આર્યતા, આર્યતા, આર્યપણ, પછી એમાંથી કંટાળા. આર્ય વચ્ચે શું આવ્યો? પાંચમો વારો આવ્યો ને, એટલે આર્ય અને અનાર્ય આની આપણે ભેદ સમજવો પડ્યો. આમ તો ખરેખર તો સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ આવી વાત છે, પણ આપણે એને સમજવું હોય તો એમ કહી શકીએ કે જ્યાં પાપ ને પાપ માનવામાં આવે એ સત્વ, અને જ્યાં પાપ ને પાપ જ ન માનવામાં આવે એ અનાર્યતા છે. અનાર્યતા એટલે શું? કે ત્યાં પાપ ને પાપ જ નથી માનવામાં આવતું, અને જ્યાં પાપ ને પાપ કરવામાં આવે એવું નથી કીધું. આર્ય હોય કે જૈન હોય એટલે પાપ ન કરે કદી એવું નથી, પણ એ કરે તો કેવી રીતે કરે? પાપ ને પાપ માનીને કરે. તો જ્યારે આપણે ખોટું જ માનતા હોય તો એ કરવાની ઇન્ટેન્સિટી એમાં ફેર પડે કે ન પડે? આપણે આપણે ગુનો જ કરીએ છીએ એવી આપણને ખબર હોય અને આપણે આપણો અધિકાર ભોગવીએ છીએ એમાં આપણે બેમાં તાકાતમાં કેટલો ફેર પડી જાય. એટલે જીનકુળમાં જન્મ એટલે અનંત જ્ઞાનીઓની આજ્ઞાનો સ્વીકાર. આવું જીનકુળ મળવામાં મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં એક ધારો અખંડ અવિરત એટલો પ્રયત્ન કર્યો હશે કે વર્તમાનમાં આપણને શું મળ્યું છે બેન? ગયા વખતે પણ આપણે વાત કરી હતી કે તમે વિચાર કરજો વર્તમાન કાળ એની અંદરમાં આપણે હીન પુણ્યવાળા અલ્પ પુણ્યવાળા છતાં પણ આ પુણ્ય આપણું જે છે ને એની કમ્પેરિઝન જગતમાં કોઈ સાથે ન થઈ શકે. જ્યાં જગતને આજે હિંસા ન કરાય એવો બોધ આપવાનો ઘણાએ પ્રયત્ન કર્યો તો પણ આટલા જૈનકુળમાં જન્મેલામાં પણ બહુ જ મોટી ભર જૈનો એ સિવાયના બધાની પાસે તમે એના કિચનમાં જઈને જુઓ બેન તો ત્યાં મુર્ગાઓ કપાઈ શકે છે, ઈંડાઓ ફોડાય છે અને પાછા એને બેન જસ્ટિફાય કરવા માટે વર્તમાન વિજ્ઞાન એને શું કરાવે છે, મદદ કરે છે કે આ બધા ઈંડા કેવા છે, હે વેજીટેબલ. શબ્દ તો જુઓ તમે ઝાડ ઉપર પાકેશ, વેજીટેબલ નો શબ્દ શું છે, વેજીટેબલ ની વ્યાખ્યા શું છે? તો ચાલો ઝાડ ઉપર ઉગાડી દો, બરાબર છે બેન? એ તો સાયન્સ નો શબ્દ છે અનફર્ટિલાઇઝર, પણ આમ વ્યવહાર ભાષામાં શું કે છે કે આને ખાઈ શકાય એટલે વેજીટેરિયન, એટલે કે એમાં જીવ નથી, જીવ નથી. પણ કહેવાની વાત એ છે કે ચાલો એને બનાવી આપો, કોઈ ઝાડ ઉપર બનાવી આપો, કોઈ માના ગર્ભ સિવાય બનાવી આપો, કોઈ પણ જીવ એના શરીર સિવાય ક્યાંક બનાવી આપો, નહીં બને. એટલે કે કદાચ એમાં આત્મા જેને જન્મ લીધો હતો એ જન્મ વિકસી ન શક્યો. શું ના થયું? વિકસી ન શક્યો. પણ એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ, એનું જે શરીર બનેલું છે એ કોના વડે બનેલું છે? અવતારિક દેહ. અને જો એને ચાન્સ મળ્યો હોત તે વિકસક કે ના વિકસક? આ તો એનો ચાન્સ આપણે ખતમ કરી નાખ્યો, પણ પોટેન્શિયલી એનામાં યોગ્યતા હતી. આજે એક માતા પણ હર મહિને એના ગર્ભાશયમાંથી બે ત્રણ અંડાઓ જે જન્મ લે છે, દરેક વખતે એ બાળક નથી બનતું પણ એનામાં લાઈફ છે કે નથી? બાળક ડેવલપ થાય તો જ લાઈફ છે એવું નથી. એટલે કે આ સંસાર આપણને ભ્રમિત કરી દે એવું જગત છે, એવો કાળ છે, એટલે આપણે એમાં ભરમાવાનું નથી. કાલે સવારે આપણને એમ પણ કહેવામાં આવશે કે હવે જૈન બટાકા ઉગવાના છે, તો કે છે જૈન કાંડા બનશે. વિચાર કરો કે આ કેવા કાળમાં આપણે છીએ. માત્ર ઝાડ ઉપર ઉગે, ઝાડ ઉપર લટકે એનો અર્થ એ નથી કે કંદમૂળ નથી. રૂટ ઇઝ રૂટ. પછી એની વેર એના ગુણધર્મો છે, એનું સાયન્સ છે. બોટની સાયન્સમાં જાઓ ને તો આપણને ખબર પડશે કે મૂળ, થડ, ડાળી, એની સબ બ્રાન્ચ, એનું પાન, એનું ફૂલ અને એનું ફળ, આ બધાના જુદી જુદી માત્રામાં એટલે કે ક્વોન્ટિટી વાઇઝ જીવોની વૃદ્ધિ કમ અધિક છે. ફૂલ ફળની અંદર છે જેટલા બિયા છે, જેટલા સીડ છે એટલા જીવ છે. કારણ કે એટલું જ પાર્ટ એનો શું થઈ શકે છે, એમાં જીવ ધરાવે છે. પણ જેમ 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 નીચે મૂળ સુધી જાઓ, એક જ બટાકુ, એક કાંદો, કશું પણ લઈને એનો લેબોરેટરીમાં પ્રયોગ કરો, એક પાર્ટિકલ લઈને ઇટ કેન ગ્રો. મૂળની વ્યાખ્યા શું છે કે એનો પ્રત્યેક પાર્ટિકલ ઉગી શકે. એટલે આપણે થોડું અધૂરું જ્ઞાન હોય ને તો આપણે એવું માનવામાં વિટંબણામાં પડી જઈએ કે ભાઈ ઉપર હોય તો એને આપણે શું કહેવાનું, ફળ, અને જમીનમાં હોય તો મૂળ. તો શીંગ, મગફળી જમીનની અંદર ઉગવાથી મૂળ નથી બની જતી. વી એગ્રી કે એ શું નથી બેન, મૂળ નથી, એ ફળ છે. ભલે જમીનમાં બેઠું છે પણ એ ઝાડનું શું છે, ફળ છે. પણ આપણે કહેવાની વાત એ છે કે જ્યાં જીન શાસનમાં આપણો જન્મ થાય અને આપણી બિલીવનેસ હોય, તમે બધા યાદ કરો કે તમને તમારા પેરેન્ટ્સે નાનપણમાં એમ કીધું હતું કે આ આપણે ન ખવાય. ખાલી કેટલું કીધું હતું બેન, આપણે ન ખાઈએ, આપણે ન ખવાય. તો આપણે થોડી બિલીવનેસ રાખી હતી ને કે ભાઈ શું કામ ન ખવાય, તો કે ભગવાને ના પાડી છે. જો હું એમ નથી કહેતી કે આંખ વીચીને માની લો, આપણે એનું સાયન્સ જાણવું છે, એનું તત્વ જાણવું છે, એનું વિજ્ઞાન પણ જાણવું છે. એમ નથી કે આ સ્થિતિને માનવું છે, પણ બે ઉપાય છે. એક તો કા જ્ઞાનની થાપ અને કા જ્ઞાનીના તરણે જા, બે ઉપાય છે ને ભાઈ. એક તો આપણામાં ખરેખર સમય હોય, શક્તિ હોય, સાધન હોય, સામગ્રી હોય તો આપણે એમાંથી જ્ઞાન મેળવીને તપાસ કરવી કે આમ છે કે નહીં, અને નહીં તો શું કરવું, જ્ઞાનીએ કીધું છે માટે સત્ય છે. તો હવે આપણને જે પસંદ આવે એ રસ્તો લેવો. પણ આપણું સદભાગ્ય છે કે આપણે પ્રૂવ કરેલો ધર્મ પામ્યા છીએ. શું પામ્યા છીએ બેન? 2000 વર્ષમાં જેના સામે અનેક ચેલેન્જ આવી તો પણ આપણે જેને પામ્યા એ ધર્મ ખોટો પ્રૂવ થઈ શક્યો નથી. મહાવીરના કોઈ પણ સિદ્ધાંતને ગમે ત્યારે પડકારવામાં આવ્યો તો એની અંદરમાં ક્યારેય સિદ્ધાંત ખોટો થયો નથી. એટલે કે આપણને જે તત્વ આપવામાં આવ્યો ને એ તત્વ પામતા પહેલા મેં ને તમે અનંતા ભૂતકાળના અનંતા ભવોમાં દયા કરવા જેવી છે. કરુણા આપણા હૃદયમાં હોવી જ જોઈએ, અને જીવ દયા કરુણા અને આત્માની અનુભૂતિ, આત્મા છે. પેલા તો આત્માની બિલિયનેસ આવે તો કરુણા આવે ને, આત્મા જ ન માનીએ. આજે કેટલા બધાને એમ કહેવામાં આવે છે કે ધેર ઇઝ એ લાઈફ બટ નો સોલ. તમે ક્યારેક અમેરિકનો સાથે કે કોઈ સાથે ચર્ચા કરી જોશો, એને કહે છે કે તમે આ બધા ઇન્સેક્ટને ને આ બધા એનિમલને ને મારી નાખો છો તો એમાં પંચેન્દ્રિય છે ને, એમાં તો હજી લોકોને થોડું ઘણું લાગે છે કે આનામાં જીવ છે, બાકી બીજા બધામાં શું કહે છે, આ બધા નાના જીવડાઓમાં વિકલેન્દ્રિય જેને આપણે કહે, તો કે એનામાં લાઈફ છે પણ સોલ નથી. એટલે કે એને કંઈ આવા સુખ દુઃખ ના થાય, એને લાઈફ છે પણ સોલ નથી. આવું બધું ચાલ્યા કરે છે. પણ આપણું સદભાગ્ય કેટલું છે બેન, કે હું ને તમે જન્મતાની સાથે જેના કિચનમાં એક ઈયળ કપાય તો પણ આંસુ આવે, ને જેના બાળકને $100ની નોટ આપો ને તો પણ ઈયળ ઉપર પગ ન મૂકે. આજે આપણું એટલું સદભાગ્ય છે. કહેવાની વાત એ છે કે મારું ને તમારું જૈન કુળમાં જન્મવું એ કોઈ દેવલોકની જેમ એક જ ભવના પુણ્ય વડે પ્રાપ્ત થયેલો ભવ નથી. એક જ ભવના પુણ્ય વડે આટલું ઉત્કૃષ્ટ એવું ઉત્તમ એવું નામ ગોત્ર બંધાઈ જતું નથી. કેટલા ભવ સુધી આપણે એક ભાવને સ્થિર કર્યો હોય ને ત્યારે આપણા લોહીમાં જીન્સ બનીને ભણાઈ જાય. આજે કોઈ પણ વસ્તુ જીન્સ બને એટલે કોન્સન્ટ્રેટ થઈ ગયું હોય. શું થઈ ગયું હોય? એમ જેના હૃદયમાં કરુણા કોન્સન્ટ્રેટ છે, જેના હૃદયમાં આત્મદ્રવ્યનો સ્વીકાર છે, એવા કુળમાં આપણે વર્તમાન કાળમાં જન્મ્યા એ આપણું સૌથી મોટું સદભાગ્ય છે. તો આવા સદભાગ્ય વડે જેને નવકાર મળ્યો એવા જીવો જો નવકાર મંત્રનો ઉચ્ચાર કરે, એની સાથે આત્માને જોડે, પોતાના ભાવને જોડે, અને જેવો પરમાત્માનો અરિહંતનો આત્મા શુદ્ધ દ્રવ્ય છે એવું જ મારું શુદ્ધ દ્રવ્ય મારે પ્રગટ કરવું છે એવા ભાવ સાથે જોડાય ને તો અંદરમાં શું એક પ્રક્રિયા થવા માંડે. શું થવા માંડે? એક એવી પ્રોસેસ ચાલુ થઈ જાય કે જે આપણને આત્માનો અનુભવ કરાવે. આપણે પરમાત્માની સામે જઈએ ત્યારે આપણને માત્ર મોક્ષ યાદ આવવો જોઈએ. શું યાદ આવવું જોઈએ? પરમાત્મા તમે જ્યાં પહોંચી ગયા અને મારે જ્યાં આવવું છે. આ સિવાય પરમાત્માની સામે લક્ષ્ય વેધ કરવો હોય અર્જુનને, જ્યારે બાણાવાઈ અર્જુનને લક્ષ્ય વેધ કરવાનું કહેવામાં આવ્યું, દ્રૌપદીને પામવા માટે બધા રાજાઓએ મહેનત કરી અને એમાં દરેક વખતે એને ફરતી માછલીની આંખ વીંધવાની હતી, તો બધાને શું દેખાય છે? આજુબાજુનું વાતાવરણ દેખાય છે. પણ અર્જુન જ્યારે ધનુર્ધારી બન્યા ને ત્યારે એને દ્રોણાચાર્યએ આ જ્યારે શીખવ્યું ત્યારે ભીમને પૂછ્યું તો તમે સામે શું દેખાય છે? તો કે મને આખું ઝાડ દેખાય છે. એક પછી એક પાંડવોને કૌરવોને બધાને પૂછ્યું કે સામેના ઝાડ ઉપર શું દેખાય છે? કોઈ કે મને આખી દાઢી દેખાય છે, કોઈ કે મને દાઢી ઉપર બેઠેલું આખું પંખી દેખાય છે. અને જ્યારે અર્જુનને પૂછ્યું કે તને શું દેખાય છે ત્યારે એને શું કીધું હતું? મને માત્ર મારે જેને વિંધવું છે એ આંખ દેખાય છે. આ બધું હતું, જગત આખું હતું, બધાની સામે જે હતું એ જ દ્રશ્ય. કોની સામે હતું? અર્જુનની સામે હતું. પણ અર્જુનને શું દેખાણું? એમાં એકમાત્ર આંખ દેખાય. એમ જૈનને પરમાત્માને જોતાની સાથે માત્ર દેખાય તો શું દેખાય? બેન મોક્ષ દેખાય. તમે જેવા બન્યા એવા મારે બનવું છે. શું વિચાર કરજો, આજે આપણે જ્યારે પરમાત્માની સામે ઊભા રહીએ ને બેન, ત્યારે આપણે એક જ વસ્તુ જોવાની છે કે પરમાત્મા મારો ને તમારો આત્મા એક સમાન, અસંખ્યાત, પ્રદેશી, એક જ સરખા ગુણધર્મોનો ધારક, અને છતાં પણ તમે આવા પરમ પવિત્ર પાવન અને પુનિત એવા આત્મદ્રવ્યને પ્રગટ કર્યું, અને હું સંસારમાં કેવો છું, અતિ મલિન આવા ભાવમાં છું, મારે આમાંથી શું કરવું, તમારા એ જ વખતે શું થવા માંડે, આપણા ભાવને કારણે, આપણા અંદરમાં આવેલા ઉત્કટ એવા પ્રભાવને કારણે આત્માના પ્રદેશમાં એક પ્રકારની શું ઊભી થાય, એનર્જી, એક ઉર્જા, એક એવી તાકાત ઊભી થાય કે જે અશુદ્ધત્વને શું કરવા માંડે, ત્યાંથી કાઢવા માંડે છે. સર્વ ભાવ પણાસણો, આ પરમાત્માનું જે આપણને પ્રોમિસ છે ને, એ ખોટું નથી, અતિશયોક્તિ નથી, એ છેતરવા માટે કે માર્કેટિંગ કરવા માટે કહેવામાં આવ્યું નથી. બીજા બધામાં આપણને કદાચ કહેવામાં આવે ને, તો એમાં ઓછું પણ હોઈ શકે, અધિક પણ હોઈ શકે, ને વિપરીત પણ હોઈ શકે. આજે માર્કેટિંગ કેવું ચાલે ખબર છે, કે કોઈ પણ વસ્તુ માર્કેટમાં મૂકવી હોય એ વખતે એના ઉપર રિસર્ચ કરાવવામાં આવે, રિસર્ચ થાય, પણ એમાંના કેટલા તત્વો બહાર મૂકે જેટલું એને બેનિફિટમાં આવે. આજે કોઈ પણ વસ્તુનું ઉપર જે કાંઈ બન્યું, આજે આપણે થોડા પહેલાં ઇક્વલ લેતા હતા ને, પછી એમાંથી શું આવ્યું, સ્પ્લેન્ડર આવ્યું ને, ત્યારે એમ કીધું તો 100% બેનિફિશિયલ. હવે આજે શું કે, બેન કરો, ઓછું કરો, હવે એને બદલે સ્ટીવિયા વાપરો, પછી કે ટ્રુવિયા વાપરો, પછી આવશે કંઈક ત્રીજું. એટલે દરેક વખતે એ 100% છે એમાં એના ગુણો બતાવે, એટલે એના પછી પણ એમાંથી અવગુણો પ્રગટી શકે છે. એમાં સંભાવના શું છે કે એનું રિસર્ચ બહુ લિમિટેડ હતું. ત્યારે પરમાત્માએ જે વાત કરી છે એમાં ન ઓછું હોય, ન અધિક હોય, ન વિપરીત હોય, ત્રણેય કાળે સિદ્ધ હોય. એટલે કે આવું જે એશ્યોરન્સ આપણને મળ્યું, સવ પાવ પણાસણ, એક વખત અખતરો કરજો જ્ઞાની કહે છે, કે જ્યારે આપણે શબ્દ સાથે, મંત્ર સાથે મનને જોડી દીધું, અંદરનો ભાવ જોડી દીધો, અંદરની દ્રષ્ટિ ખોલી દીધી, એ વખતે એક પ્રક્રિયા થવા માંડે છે, અંદર એક પ્રોસેસ શરૂ થઈ જાય છે. અને એ પ્રોસેસ કેવી છે, પ્રનાશ કરનારી, સર્વ પાપ કર્મોનો પ્રનાશ કરનારી. એટલે આપણે શુદ્ધિ કરીએ ને બેન, નાના હતા અને ક્યારેક ઘઉં ચોખા સાફ કરવાના આવે ઘરમાં, ગુણી આવી ગઈ હોય નયનભાઈ, તો બાએ બેસાડી દીધા હશે કે નહીં સાડી લઈને, કે વીણવા બેસતા હોય છોકરાઓ, અને આપણે વીણવા માંડીએ, અને વીણીને આપણે થાળી પછી એક તપેલામાં કે તેમાં ખાલવીએ પણ ખરા, પણ માને વિશ્વાસ ન હોય કે આમાં એકે કાંકરો ન ગયો હોય, એટલે મા પાછો શું કરે, હાથ ફેરો કરે, હાથ ફેરો કરે, એટલે પછી શું થઈ જાય, પૂરું શુદ્ધ થઈ જાય. એમ નાની મને તમને કહે છે કે બીજા પ્રયત્નો વડે મેં તમે કર્મોમાંથી શુદ્ધ થવાની કોશિશ કરી છે, પણ એની અંદરમાં ક્યાંક કામરાગ, રાગ કેટલા છે બેન, ભગવાને બતાવ્યા છે ને, કામરાગ માંથી બચ્યા તો સ્નેહરાગ, અને સ્નેહરાગ માંથી આગળ વધ્યા તો મહેન્દ્રભાઈ ક્યાં ક્યાં, દ્રષ્ટિરાગમાં, દ્રષ્ટિરાગમાં. આજ વર્તમાન જગતમાં જુઓ તમે બેન, ક્યાં સુધી ખેંચાઈ જાય છે, ક્યાં સુધી દોડી જાય છે, કેવા આપણે હવાની સજાની પૂછડીની જેમ જે બાજુ પવન આવે એ બાજુ આપણે પ્રવાહિત થઈ જાય છે, કારણ કે આપણી પાસે કોન્ક્રીટ, નક્કર, શુદ્ધ દ્રવ્યની માન્યતા, એના વિશે આપણું પૂરું જ્ઞાન એ સંપૂર્ણ રીતે આત્મસાત થયેલું નથી. તો આ ભાવ આપણને જે મળ્યો છે એમાં આપણે એટલું નક્કી કરવું છે કે પરમાત્મા ખરેખર કર્મનો સંપૂર્ણ નાશ કરવાનો માર્ગ આ જગતમાં કયો છે, કારણ કે આપણું ધ્યેય શું છે, મોક્ષનો પાકું છે ને ભાઈ, માહિતી ક્ષેત્રમાં જવું છે ને. આપણે ઓલું કયું ભજન ગાય છે બેન, દાદા માગી માગી ને માગું એટલું મને આવતો ભવ એવો આપજો, ક્યાં હોય જન્મ, સામે તીર્થંકર હોય, અને પારણામાં નૌકાર સંભળાય, જો ઉંમર કેવડી હોય, 8 વર્ષની હોય, અને દીક્ષાની આજ્ઞા મળી જાય ને દીક્ષાનો પાઠ ભણાય, આવું આપણે ગાઈએ છીએ ભાઈ. બહુ સારી વાત છે. જો ભગવાન કહે છે કે આવું ગીત સાંભળ્યું ને બેન, એકવાર ઇન્દ્ર મહારાજાના મનમાં વિચાર આવ્યો કે આ 5 મહારાના જીવો આટલા કરગરે છે, આટલા જંખ છે, કે અમારે ક્યાં બધાને આવવું છે, મહાયુદ્ધ ક્ષેત્રમાં. તો ભગવાન સિમંદર સ્વામીની પાસે જઈને મહેન્દ્રભાઈને પૂછ્યું કે ભગવાન આ પાંચમાના જીવોની આટલી ભક્તિ, આટલી ઝંખના, આટલી તડપ, તો મને એક મોકો આપો, બધાને લઈ આવો. શ્રીમંદર સ્વામી ના પાડે, ના ના પાડે. અને દેવી શક્તિ વડે ઇન્દ્રધારે તો આપણને અહીંથી બીજા ખંડમાં મૂકી શકે. એટલે એને તો વિમાન તૈયાર કર્યું કે પાંચમારાના ભરત ક્ષેત્રના જીવોને જઈને, એમાંય ખાસ કરીને અમેરિકામાં જઈને, કે અહીંયા માયામીમાં આવું અને આ જિનાલયમાં એનાઉન્સ કરું. અહીંયાથી હમણાં લક્ષભાઈએ કર્યું ને, એમ એનાઉન્સ કર્યું કે આવતીકાલે સવારે બેન પાછા આવી જવું પડશે, વરસાદ બેન 8:30 વાગે અહીંયાથી દેવ વિમાન, ઇન્દ્ર સાક્ષાત આવીને બોલે છે કે હું પોતે વિમાન લઈને મહાવીદેવમાં લઈ જવાનું છું. જેટલાની ભાવના હોય, જેટલા કરગરિયા છો, જેટલા જંખ્યા છો, જેને જેને મોક્ષ જોઈએ છે, એ બધાને વિના મૂલ્યે એક પેની પણ ને નો બુકિંગ એડવાન્સ કોઈને રાખી નહીં દેવામાં આવે, પણ રાઈટ ટાઈમે ખાલી આવી જવાનું અને રહીને સીધા ભગવાનના સમસરણમાં. હું તો ઉછળી ગયું આજ તો, કે ચાલો હવે કાલ તો મજા આવી ગઈ. સવારના પોરમાં ક્યાં જવાની છે, પિકનિક નહીં હો, સાથે કઈ લઈ ન જવાનું, કઈ નહીં, ખાલી હાથે આવો. અને કાલે સવારે મહાવીર ક્ષેત્રમાં લઈ જાયશ. ખાલી શરત એટલી છે કે વન વે જર્ની છે. કઈ છે? વન વે જર્ની છે. નો બડી હેઝ ટુ કમ બેક. કેટલા એવા હશે મહેન્દ્રભાઈ? એક નહી, આટલા વર્ષ કે ગાઈએ છીએ કે જન્મ મહાવીદેહમાં હોય, સામે તીર્થંકર હોય, ઉંમર 8 વર્ષની હોય, અને દીક્ષાની આજ્ઞા મળી જાય ને દીક્ષાનો પાઠ ભણાય જો, પણ આજે આપણને સાક્ષાત લઈ જાય છે. એક વ્યક્તિ નથી ગઈ હજી સુધી ઇન્દ્ર મહારાજાની આજ સુધી આ વેદના છે કે ભગવાન કેટલાને કયો એટલાને લઈ આવું, પણ કમ નસીબે માટે આપણા માટે પાંચમારામાં મોક્ષ નથી. પાંચમારા મોક્ષ કેમ નથી? આપણે જવું નથી, જવું હોત ને તો આપણો જન્મ ત્યાં જ થયો હોત. હવે આ વાત આવશે એટલે પાછું મનમાં એમ થશે કે ત્યાં જન્મ્યા હોત તો મોક્ષનો વેય કેવો? મહેન્દ્રભાઈ ચોખી ના પડે. કેટલી વાર જન્મી ચુક્યા? અનંત વાર. નસા ગઈ, નસા જોણી, નતમ કુલમ, નતમ થાણમ, ન જાયા ન મુવા, સૌવે જીવા અનંત સો. આ 14 ઘાટલોકમાં માત્ર 5 અનુતર વિમાન છોડીને મારો ને તમારો હાથમાં એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા જન્મ મરણ કરીને આવ્યો છે. એટલે કે આપણે મહાવીદેહ ક્ષેત્રમાં અનંતવાર જન્મ કરી આવ્યા, પણ મહાવીદેહ ક્ષેત્રનો જન્મ હોવો એ જેટલી ક્રેડિટ છે ને એના કરતા પણ નાની કે છે. જૈન કુળમાં જન્મ હોવો ને એ અનંત ગણી વધુ ક્રેડિટ છે, કારણ કે મહાવીદેહ ક્ષેત્રમાં પણ આપણો જન્મ જૈન કુળ સિવાય થયો હોય તો ત્યાં મહાવીદેહ ક્ષેત્રનો સિંહ અરણનો શિકાર કરતો હોય કે ઘાસ ખાતો હોય. મહાવીદેહ ક્ષેત્રમાં જેટલા જંગલી માંસાહારી પ્રાણી છે એ બધા મહાવીર ક્ષેત્રમાં જ છે. એ બધા શું ઘાસ જ ખાતા હશે? તીર્થંકર ભગવાન ન્યા છે એટલે બધા શાકાહારી જ હોય. તો હું ને તમે અનંતિવાર ત્યાં જૈન કુળ વિના આજ સુધી મોક્ષમાં નથી ગયા. એનું કારણ એ નથી કે મહાવીરે નથી મળ્યું, અનંતવાર મહાવીર ક્ષેત્ર તો મળ્યું, પણ મોક્ષનો માર્ગ ગમ્યો નથી. એટલે કે જૈન કુળ, જીન શાસન, જીન આજ્ઞા તરફનું આકર્ષણ એ ત્યાં જો પાંચમારામાં પણ જન્મ થાય અને આવા કોરા ધાકોડો જ રહેવાના હોય તો શું ફરક પડવાનો? શું ફરક પડી જવાનો? મહાવીર કે સિમંદર સ્વામી કશું પણ આપણું કરી ન દે નિશ્ચયમાં. વ્યવહારમાં બને તો શું બને મહેન્દ્રભાઈ? નિમિત્ત બને. વ્યવહાર જગતમાં મોક્ષ માટે શું કહેવાય? કે નિમિત્ત કારણ, ઉપાદાન કારણ અને સહયોગી કારણ. તો દેવ ગુરુ ધર્મ છે ને એ કેવું કારણ છે બેન? આપણા માટે ઉપકારી કારણ છે, એટલે કે નિમિત્ત છે, પણ ખરેખર મોક્ષ અપાવે પણ આપણું ઉપાદાન, આપણી ઝંખના, આપણી ઈચ્છા, આપણો જ ભાવ. એટલે જેને મોક્ષમાં જવાનો ભાવ ન હોય એને 24 તીર્થંકર ભેગા થઈ જાય અને 20 તીર્થંકર સામે આવી જાય તો પણ આપણે ઉઠીને ગોશાળાના પક્ષમાં બેસશે. ક્યાં જઈએ આપણે બેન? તમને ખબર છે ભગવાન મહાવીર સ્વામી સાક્ષાત હતા ને ત્યારે ભગવાનના શિષ્યો 150,000 હતા. એને પાસે બેસવા વાળા જમાલીના 500,000 અને ગોશાલાના 10,00,000. એટલે મહાવીર કરતા એનો મહિમા વધી જાય. અહીંયા 150,000 બેઠા, એનામાં 10,00,000 બેઠા હોય, એટલે ગોશાલાનો મહિમા જગતમાં કદાચ વધે પણ મોક્ષના માર્ગમાં ન વધે. એટલે કે સત્ય માર્ગ ને તમે પકડ્યો નથી. શું નક્કી કર્યું? ભગવાનના સમસરણ માંથી ઉઠીને વયા ગયા. એની દીકરી જતી રહી. કોણ જતું રહ્યું? એનો જમાઈ ને દીકરી. આજે ભગવાનમાં શું કમી હશે? એના સિદ્ધાંતમાં ક્યાં ત્રુટિ હશે? ભગવાનના જ્ઞાનમાં ક્યાં વિરોધાભાસ હશે? એમાં કોઈ ક્ષતિ હોય તો પણ એને શું ખૂટ્યું? આટલા બધા લોકોને શું ખૂટ્યું? ત્યારે આત્મ પ્રતીતિ જ નહોતી. શું નહોતું? એટલે મને કોઈ કરાવી શકે આવું સહેલું, આવું કોઈ આપણને ભાનું મળી જાય ને તો કે ત્યાં જઈ આવો એટલે માથે હાથ મૂકી દઈએ, કામ કરી દઈએ, કામ કરી દઈએ, કામ કરી દઈએ, એટલે શું કરાવી દઈએ, ક્યાં કનેક્શન કરાવી દઈએ, કરાવી દઈએ. મહાવીર કેમ ન કરી ગયા? મહાવીર કેમ ન કરી ગયા? આપણા માટે આખું સંવત્સરણ ચરણમાં બેઠું. કોણ હતા એના? દેવેન્દ્ર. ભગવાનના શિષ્યો કોણ હતા ખબર? બેન, જીન શાસનના સર્જક જીનેન્દ્રો છે, એના ધારક નરેન્દ્ર. ચક્રવર્તી હતા કે નહીં? જીન શાસનને ધારવા વાળા. એના સેવક દેવેન્દ્ર, એના ગ્રાહક અહમેન્દ્ર. અહમેન્દ્ર એટલે જે દરેક દેવલોકનો ઇન્દ્ર પોતે સ્વયં એકલો, દરેક દેવેન્દ્ર હોય એવા સર્વાર્થિતના દેવતાઓ. આટલા બધા હોવા છતાં ભગવાન એક આંગળી ઊંચી કરે તો 64 ઇન્દ્ર ઉભા થઈને કે પરમાત્મા આજ્ઞા કરો અમારે શું કરવું છે. તો મહાવીર એટલું નક્કી કે આ બધાને તું મોક્ષનો માર્ગ પમાડી દે. મહાવીર ના કરી શક્યા. ભગવાન મહાવીર સ્વામીને જ્યારે ગોશાલાએ તેજો લેસ્યા ફેંકી એ વખતે ગૌતમ ગણધર આદિ 11 ગણધર સંવત્સરણમાં બેઠા હતા. બેઠા હતા કે નહીં? સામે બેઠા હતા. અને કેટલી લબ્ધિ હતી એક એક ગણધરની? અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ. કબૂલ, એની લબ્ધિ કબૂલ. એ લબ્ધિ કોને કામ લાગે? ગૌતમ ગણધરને કામ લાગે. આજે ગોશાલા ઉપર એક પણ લબ્ધિ ગૌતમ સ્વામીએ છોડી છે નહીં. પોતાના સ્વામી, પોતાના ગુરુ, પોતાના નાથ એવા ભગવાન ઉપર હુમલો આવે અને આવો અનન્ય સેવક, અનન્ય શિષ્ય, અનન્ય ભક્ત એ કાંઈ ના કરે, કાંઈ ના કરે, મદદ ના કરે, કેમ ના કરી? તો મને ને તમને કોણ કરે? વિચાર કરવાની વાત છે. તત્વમાં એકાંત નથી પકડવાનો. એની લબ્ધિનો ઇનકાર નથી, એની શક્તિનો ઇનકાર નથી, પણ સ્વદ્રવ્યમાં અનંતી શક્તિમાન એવો આપણો પુરુષાર્થ માત્ર આપણને જ કામ લાગે. આજે તમને સૌથી વાલું તમારું બાળક, એને 4 ડિગ્રી તાવ આવ્યો છે, મા ને બાપ બાજુમાં બેઠા છે, બાળક ધકધકે છે, વેદનાથી કરુણ ચીસો પાડે છે, કલ્પાંત કરે છે, રુદન કરે છે, એ વખતે માતા ને પિતા એમ ઈચ્છે કે એની વેદનામાંથી 1-1 ડિગ્રી તાવ અમે લઈ શકાય. તમારો પ્રેમ ઓછો છે. માતૃત્વ કે પિતૃત્વ આપણે કે મધરલી ઇન્સ્ટિંક્ટ કેટલું કરી શકે, કેટલું કરી શકે? જુઓ, વ્યવહાર જગતમાં થોડો પડછાયો પાડી શકે પણ આત્માને પૂર્ણ શુદ્ધિ કરવામાં કોનું બળકામ લાગે? પોતાનું આત્મદ્રવ્ય, પોતાની શક્તિ. એટલે જીનેશ્વરનો માર્ગ એવો માર્ગ છે કે જે પોતાની સ્વશક્તિનો, સ્વવીર્યને, પોતાની અનંત શક્તિને શું કરવાની વાત કરે છે બેન? વિકસિત કરવાની, એનો એને ઉત્થાનમાં લઈ આવવાની, એને જ બલ પરાક્રમ પુરુષાર્થ વડે બહાર લાવીને એના વડે જ આત્મશુદ્ધિ કરવાની. જ્યારે બીજા ધર્મો આપણને એવું આશ્વાસન આપે છે, મારા શરણે આવ, નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. પણ પુરુષાર્થ કોનો ચાલે? આત્મદ્રવ્યનો. તો જે પડે મારા ને તમારા આત્મામાં આ શ્રદ્ધા થઈ, આ સ્વીકાર થયો, એટલે આપણું આત્મદ્રવ્ય શું થયું? અનાદિ અનંતકાળથી જે અધોગમન કરતું હતું, અનંત વીર્ય, એ આપણું શું કરતું હતું બેન? નીચે જતું હતું. એને બદલે શું થયું? ઉર્ધ્વગમન કરવા માંડ્યું, એટલે અનંત આવરણો કપાઈ ગયા. એ કેવી શ્રદ્ધા નામનો ગુણ પ્રગટ્યો, એવો અનંત અનન્ય વિશ્વાસ ઉભો થયો, એ કેવી તાકાત ઉભી થઈ, એક એવી ઉર્જા ઉભી થઈ કે હવે એ કેમ જવાનો? ઉપર ઉપર ને ઉપર જવાનો. એનું નામ જીન કુળ છે, એનું નામ જીન શાસન છે. એટલે મહાયુદ્ધ ક્ષેત્રમાં પણ મેં ને તમે અનંતા ભવો જીન શાસન વિહોણા કર્યા છે. શું કર્યા છે? એટલે કે શ્રદ્ધા જ નહોતી, સ્વીકાર જ નહોતો. તીર્થંકરનું તીર્થંકર પણ માન્ય નહોતું, અને માન્ય કર્યું તો સ્વીકાર્યું નહોતું. આપણે શું કરીએ છીએ બેન? ઘણી વાત આપણે જાણીએ છીએ પણ માનતા નથી. જો જાણવું ને માનવું એમાં કેટલો તફાવત છે બેન. અમારે હર્ષાબેનને વાત થતી હતી કે બેન, આજ સુધી જેટલું જાણ્યું છે એને માનવાની શરૂઆત કરીએ, જેટલું સાંભળ્યું છે એને સ્વીકારવાની શરૂઆત કરીએ, તો આપણો બે એક જ ભવ, ભગવાન કહે છે માત્ર એક અવતારી, એક જ ભવ વચ્ચે આવે. ધારો કે વધુમાં વધુ આવ્યા, વધુમાં વધુ આવ્યા, પાપ ભલે આપણા 70 ખુલ્લા હોય, કેટલા બેન પાપ કેટલા છે? 18 પાપ છે, બરાબર ને? એમાં દિગંબર શ્વેતાંબર સ્થાનકવાથી ડેરાવાથી તેરાપંથી કોઈને મતભેદ નથી, પાપ 18 છે. નાની કે છે તારા 18 માંથી 17 પાપ ભલે ખુલ્લા હોય, તારા ભવ 15 થી ઉપર 16મો ન થાય. ક્યુ પાપ જાય? તો નિત્યાત્વ એટલે શું? અજ્ઞાન, ઊંધી માન્યતા, અવળી મતી, આ એક જ છોડી દઈ ને ભવમાં. આ થઈ શકે છે પાંચમારામાં. આમાં પાંચમારો આડો ના આવે. મતીને તવડી કરવી હોય, વક્રતા છોડવી હોય તો પાંચમારો આડો આવે બેન. આજે વર્તમાન કાળમાં નાની આપણને સમજાવે છે બેન કે આજે ઇન્દ્રની સહાય મળે તો પણ વિમાન ખાલી ગયું, કારણ કે હજુ પણ આપણી માન્યતામાં કંઈક ઊંધું બેઠું છે બેન. આપણને જોઈએ છીએ મુક્તિ અને ગમે છે જીવન, મર્યા વિના મોક્ષ જોઈએ છે. શું છે? જોઈએ છીએ મુક્તિ અને ગમે છે જીવન. એટલે જન્મ ગમે છે અને જન્મ દિવસ ગમે છે. શું ગમે? ગાયત્રી. જન્મ એ ગમે, જન્મ દિવસ એ ગમે છે, ગમે છે નથી ગમતો. હવે વિચાર કરજો, મોક્ષમાં જવું હોય તો જન્મ નહીં મળે, મોક્ષમાં જવું હોય તો જન્મનો ભાવ છોડવો પડશે. જન્મવું જ નક્કી થવું પડે પેલા. જન્મ દિવસ ગમે છે, જોઈએ છીએ મુક્તિ અને લગ્નનું બંધન ગમે છે. ગમે છે એટલું તો ઠીક, પણ એને પાછા ઉજવીએ છીએ. શું કરીએ છીએ બેન? આવો મને પેરી બેડી પહેરાવો, ઢોલ વગાડી ને ભાઈ. બેડી પહેરવામાં કોઈ ઢોલ વગાડે બેન? કોઈને પકડી ગયું હોય કોઈ અને ઈચી થીકી તારીખ પાછી આવે તો તે દિવસે પાર્ટી કરે કે આ દિવસે હું જેલમાં ગયો તો મને આજે મારે ત્યાં આવો, થરણાઈ વગાડીને વાજા વગાડીને બધાને કહીએ કે આ દિવસે હું જેલમાં ગયો તો માતાની ગર્ભની જેલમાં આવ્યા. આ વ્યવહારમાં જન્મદિવસ ભલે 9 મહિના પછીનો છે, પણ ખરેખર આ 9 મહિના પહેલાનો બંધન આવ્યું હતું ને. અને જે દિવસે આત્માને જન્મનો તરફડાટ જાગશે, ભગવાન જન્મ જ નથી જોઈતો, એ દિવસે પછી જન્મદિવસ ઉજવવાના વરકા નહીં થાય. જ્યારે સંસાર બંધન લાગશે, સ્નેહ બંધન લાગશે, ત્યારે આપણે પછી લગ્ન દિવસ ઉજવવાનો આનંદ નહીં આવે. વ્યવહાર જગતમાં ભલે બધું ચાલ્યા કરે, સંસારી છો, વ્યવહારું છો, ગૃહસ્થી છો, બધું ચાલે, પણ અંદરમાંથી જે ઉમળકો આવે છે, અંદરમાંથી જે આનંદ આવે છે, અંદરમાંથી હજી પણ ન ઉજવે તો ખોટું લાગે છે. શું થાય બેન? કોઈને યાદ ના આવ્યું? આ 25મું વર્ષ હતું શું? પછી હસબન્ડને કહો કે તમને કઈ કિંમત છે? હમણાં જે ભાઈ નયનભાઈ જોક કહેતા હતા કે શાહજહાએ તો તાજમહાલ બંધાવ્યો હતો, તો પણ તમે શું કરશો મારી પાસે? તો કે મેં લેન્ડ લઈ રાખી છે. તો કે ક્યારે પણ બંધાવશો તો તું ઉતાવળ કરતો હમણાં બંધાવું. આવો આપણો સંસારી પ્રેમ છે. કેવો છે બેન? નાની મને ને તમને કહે છે કે જીવને સંતાન ગમે ને સંતાન સુખ પણ ગમે છે. અને પરંપરા અટકાવવી છે, રાગના બંધનો છોડવા છે અને રાગને પંપાડીએ છીએ. દીકરા તો ગમે પણ દીકરાના દીકરા તો શું કહેવાય, વ્યાજ વધારે વાલુ કહેવાય. હે, મૂડી કરતા વ્યાજ વધારે વાલુ. અને જવું છે આપણે મોક્ષમાં. કોઈ ભૂલ ઉપર ભૂલ ને ભૂલ ઉપર ભૂલ કર્યા કરે અને પછી પાછા એના ઉપર આપણે ઓલું કહે ને કે ઉકરડે ચડીને કુકડો બાંગ પોકારે. કુકડો ક્યાં બાંગ પોકારે ખબર છે? સવારના ઉકરડે ચડીને પોકારે. એમાં આપણે બધા સંસારના ઉકરડા ઉપર ઉભા ઉભા મોક્ષની બાંગો પોકારીએ છીએ. નીચે કચરો ભર્યો છે, ગંદકી ભરી છે. આત્મામાં તો હજુ સંસાર 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 લાગે છે. અને પાછા આપણે વાત કરીએ છીએ મહાવિદ્યમાં જવું છે. ચાલો મહાવિદ્યમાં જવું છે. ત્યાં કેટલા તીર્થંકર છે? 20. નામ બોલો. એ 20 ના નામ બોલો. કેટલા કન્ટ્રીમાં ફરવા જવું હોય વિચાર કરશે. તમારે 10 કન્ટ્રીની વિઝિટ કરવી હોય તો 10 કન્ટ્રીના નામ યાદ આવે કે ન આવે? એનું તો લિસ્ટ કેવું પાકું કર્યું હોય. ક્યાં ક્યાં જવું છે એનું વિઝિટનું આમ આખું લિસ્ટ છાપીને પ્રિન્ટ તૈયાર કરી રાખ્યું છે. એમાં ટ્રાવેલ એજન્ટ કદાચ તમને એકાદ બે જગ્યાએ વચ્ચે ન લઈ જાય તો ખબર પડે કે ના પડે? બોલો, વિચાર કરશો. મહાવિદ્યમાં જવું છે અને લિસ્ટ તીર્થંકરના નામ ખબર નથી. હે, આપણી ઝંખના કેવી, આપણી તીવ્રતા કેવી, આપણું આકર્ષણ કેવું, આપણો હિસાબ કેવો. આ સંસારમાં 20 નામ આપણને ગમતા આપણે યાદ રાખ્યા કે નથી રાખ્યા? પછી આપણને સંસારીઓમાં આપણે સ્કૂલમાં હતા ને એવાય 5 નામ કે તો હમણાં બેનપણીઓના ભાઈના ના ભાઈપણાના નામ યાદ આપી દે. પણ 20 તીર્થંકરના નામ ના આવડે. કારણ કે આપણે લગાવ ખરેખર શું નથી બેન. આપણે કદાચ સિમંદર સ્વામી પછી યુગમંદર સ્વામી હોય પછી બાહુ સ્વામી સુબાહુ સ્વામી સુજાતના સ્વયંપ્રભ પુષ્પાનંદ અંતવીર્ય આ બધા 20 નામ ત્યાં કોકના કાળમાં જન્મવું છે, કોકના ચરણમાં શરણમાં એની અંદરમાં એના પગમાં બેસવું છે. તો આપણે જ્યાં જવું છે એનું નામ ના ખબર હોય એ આપણી તડપ છે, એ આપણી ઝંખના થઈ ગઈ. આ ભૂમાં કંઈક કરીએ ને કંઈ, પહેલી પાસ કરીએ તો બીજીમાં જવાય અને બીજી પાસ કરીએ તો ત્રીજીમાં જવાય. અહીંયાથી કંઈ પાસ કરશું નહીં. આ તીર્થંકરના કાળમાં સાધનમાં આપણે કશું એ કર્યું નહીં તો પછી ઓલા તીર્થંકરના કાળમાં એન્ટ્રી મળે કેવી રીતે? આપણને પહેલું પૂછવામાં આવશે મહાવીરના સાધનમાં કે શું કર્યું. હાવર્ડમાં જવું છે એના માટે કઈ લાયકાત છે? પછી ત્યાંથી સિલેક્શન બધી કંપનીઓ કરી, પહેલા અહીંથી શું થવું પડે, એલિજેબલ થવું પડે ને. તો મહાવિદ્યમાં આપણને એન્ટ્રી કોણ આપશે, એડમિશન કોણ આપશે? નહીં મળે એન્ટ્રી. નાની આપણને કહે છે એટલે વૈભવ ગમે અને સાતાનો અનુભવ પણ ગમે. જો આ જીવનમાં જન્મ ગમ્યો, લગ્ન ગમ્યા, સંતાન ગમ્યા, વૈભવ ગમ્યો, વૈભવ વડે મળતું સાતાનું સુખ ગમ્યું અને સગવડ ગમે, સમાધિના ભોગે પણ ગમે, આ સાતા મેળવવામાં સગવડ મેળવવામાં મનની સમાધિ ને શાંતિ ખોઈ નાખી કે ન ખોઈ નાખી? એટલે ટીએસ એલિયટને બેન પૂછ્યું હતું કોઈ કે વેર ઇઝ નોલેજ? ટીએસ એલિયટે જવાબ આપ્યો તો વી લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. નોલેજ આપણે તેમાં ખોઈ નાખ્યું? આજે આપણી પાસે એટલી ઇન્ફોર્મેશન છે, એટલી ઇન્ફોર્મેશન છે પણ દાપણ નથી. એકવાર એવું બન્યું હતું કે પેલા દુનિયામાં ડાયાઓનું માન હતું, અનુભવીઓનું માન હતું. આજે કોનું માન છે? માહિતી જેની આગળ જાજી એની આગળ. ઇન્ફોર્મેશન ક્યારેય નોલેજ નથી બની શકતી. એમાંથી વે આઉટ છે જે કાઢી શકે. એક રાજાને ત્યાં પ્રધાનમંડળ હતું, એમાં થોડાક વૃદ્ધ પ્રધાનો રાજા હંમેશા રાખે અને નવી પેઢી આવી ગઈ એટલે નવી પેઢી શું કહે છે કે આ બધા બુઢાઓને હવે કાઢી રાખો, કારણ કે એની પ્રોડક્ટિવિટી બહુ ઓછી છે, એની એનર્જી બહુ ઓછી છે. એટલે હવે શું કરવાનું મહેન્દ્રભાઈ, હે બધાને આઉટ કરી નાખો અને આ બધા જુવાન નાખવા આપી દો. એટલે રાજા કે જો ભાઈ એવું છે કે જુવાનો એ હાથ પગ છે, પણ બ્રેઇન છે ને એ વૃદ્ધો છે, એટલે બ્રેઇનની સાથે હાથ પગ જોડાઈ જાય અને હાથ પગ સાથે બ્રેઇન જોડાઈ જાય તો કામ વધારે થાય. કહી છે કે તમે એવું કેમ કહી શકો, તો કે ચાન્સ આવશે ત્યારે સમજાવીશ. પછી એક દિવસ એવું બન્યું કે રાજાને અચાનક કંઈક તકલીફ થાય એવી સિચ્યુએશન આવી ઉભી, એટલે એણે કીધું કે રાજાને અચાનક કોઈ આવીને રાજાના સામે આવીને એના વાળ ખેંચવા માંડ્યું, એની મૂછો ખેંચવા માંડ્યું, એનો મુગટ ખેંચી લીધો, એનો હાર ખેંચી લીધો. એ વખતે રાજા કહે, ધારો કે મારી સાથે આવું કોઈએ કર્યું, હવે મને જુવાનોનું પ્રધાનમંડળ કહે કે આને શું સજા કરવી, અને વૃદ્ધોનું પ્રધાનમંડળ મને સમજાવે કે આને કઈ સજા કરાય. તમે જુવાનમાં છો કે વૃદ્ધોમાં? ચાલો જુવાન, જુવાન વાળા બોલો જવાબ આપો કે આવું કોઈ આવો અપરાધ કરે રાજા સામે, બેઅદબી કરે, રાજાને આવી રીતે સતાવે, એને શું સજા કરવી જોઈએ, શું સજા કરવી જોઈએ? લક્ષભાઈ આવું ચાલ્યા કરે, વારંવાર આવું બને, આવું આવું રાજાની સામે થાય તો એને સ્ટોપ કરી દેવું છે કે ના થઈ દેવું છે? શું કરવું જોઈએ નયનભાઈ, સજા શું કરવી જોઈએ? વૃદ્ધોના મંડળે નક્કી કર્યું એમને ભાવિનો રાજા જાહેર કરવો. શું કામ? આવું કરવાની તક કોને મળે? તો કે રાજાની આજુબાજુમાં કોણ ઉભા હોય? એના અંગરક્ષકો, એના સૈનિકો હોય. રાજાના ખોરાક સુધી આવી જાય, રાજાની મૂછો ખેંચે, એના વાળ ખેંચે, એની એની હારની સાથે મસ્તી કરે, આવો તો એનો રાજકુમાર જ હોય. કોણ હોય? આ કામ કોણ કરે? રાજાના રાજકુમારને કોઈ રોકે નહીં, એ આવીને ખોડામાં બેસી જાય અને કદાચ એના ગળા સાથે, હાર સાથે, મૂછ સાથે, મુગટ સાથે મસ્તી કરી લે તો એને શું સજા કરવાની હોય? કાંઈ ન કરાય. આવું જ્યારે સામે આવ્યું ને ત્યારે યુવાનોના મંડળે બુદ્ધિથી કામ લીધું કે આ બધાને તો કાં તો કાંઈ નહીં માટે જન્મથી પાકી દેવી જોઈએ, કાં ફાંસી ચડાવી દેવો જોઈએ, કાં તળી પાર કરી દેવો જોઈએ. અને ઓલા લોકોએ શું વિચાર કર્યો કે આવું કરી કોણ શકે? એ નક્કી રાજાનો દીકરો હોવો જોઈએ. આ શું કહેવાય? અનુભવનું જ્ઞાન કહેવાય, અનુભવનું જ્ઞાન કહેવાય. એટલે હું ને તમે માત્ર બુદ્ધિના માર્ગે ચાલશું તો આપણે કેવા ડિસિઝન લેશું, અને જો અનુભવીનો સાથ લેશું તો જ્ઞાની આપણને કહેશે કે એ સત્ય વચન કોનું માનવું, એ નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ, જે અનુભવમાં નથી આવ્યું ને બેન, એના વિશેની આપણે જે વાતો કરીએ એમાંથી આપણને સાર નથી મળવાનો. એટલે જ્યારે આપણને સગવડ ગમે અને વૈભવ ગમે અને સમાધિના ભોગે પણ ગમે, શું ગમે? મનની શાંતિ લૂંટાઈ જાય, મનની સમાધિ લૂંટાઈ જાય, તો પણ આપણને શું ગમે છે બેન? એક બેડરૂમમાંથી બે બેડરૂમ કરતા કેટલો ટાઈમ લાગ્યો વર્ષાબેન? હે, મારે રહેતા હતા ઇન્ડિયામાં વન બેડરૂમ હોલ કિચનમાં કે બે બેડરૂમ હોલ કિચનમાં, હવે એમાંથી આવડું હાઉસ કરતા શું શું ગુમાવ્યું અને કેવી શાંતિની ઊંઘ આવે છે વિચાર કરશો. એટલે કે જો સગવડ મળી લીધી એ કોઈ ગુનો નથી, પણ કોના ભોગે આ ગમે છે જીવને? સમાધિના ભોગે સગવડ ગમે છે. આપણને શું ગમે છે? સમાધિના ભોગે સગવડ ગમે છે. તો જ્ઞાની કહે છે મનુષ્ય ભાવમાં મારે ને તમારે શું જોઈએ છીએ, આત્માનું સુખ સામા છે, બંધનમાંથી મુક્ત કેમ થવાય, અનાદિકાળથી જીવને મોક્ષ કેમ નથી મળ્યો, અને શું પ્રયત્ન વડે શું કરવાથી આપણું કલ્યાણ થાય, એના માટે આપણે આભોમાં એકમાત્ર વિચારણા કરવાની હોય તો શું કરવાનું છે? આટલું જ વિચાર કરવાનો છે. એટલે આપણને પર્યુષણ આવશે. ચોમાસું બેસી ગયું ભાઈ, કેટલા નિયમ લીધા આપણે ચોમાસામાં? તો આવ્યું તો શું, ના આવ્યું તો શું, હે શું ફરક પડ્યો? અષાઢી પૂનમ આવી ગઈ, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા કરીને ધ્વજ લહેરાવી લીધો, વાતો કરી લીધી, જ્યાં એક પણ બંધન આવ્યું નથી આપણા આત્માનું. એ તો દ્વારિકાધીશ વાસુદેવ કૃષ્ણ જેવા નેમિનાથ પરમાત્માના ચરણમાં જઈને બોલે, ભગવાન ચાતુર્માસ શરૂ થાય છે, અનિવાર્ય રીતે મારા રાજ્ય ઉપર કોઈ સરહદે હુમલો થાય અને મારે લડવા જવું પડે અથવા તો પ્રજાની રક્ષા માટે મારે દ્વારિકાની બહાર નીકળવું પડે, એટલા આગાર સાથે હું આખું ચોમાસું દ્વારિકાની બહાર પગ નહીં મૂકું. હેમચંદ્રાચાર્યજી પાટણમાં હતા, હરિભદ્ર સુધીજી ચાતુર્માસ પધાર્યા અને એ વખતે કુમારપાળ મહારાજાએ શું કર્યું, આપના ચાતુર્માસ દરમિયાન ક્યારેય પણ કારણ વિના હું પાટણની બહાર પગ નહીં મૂકું. અને આપણે કેટલા પ્લાન કર્યા છે, ક્યાંય મર્યાદા આવે આપણને, ક્યાંય કઈ લાગે વળગે વિચાર કરશે. ચોમાસું આવીને વયું જાય એમ માનો બહુ આવીને ચાલ્યો જાય, અને જ્યારે પર્યુષણ આવે ત્યારે થોડા સજાગ થાય, થોડુંક યાદ આવે કે આપણે જૈન છીએ, અને પર્યુષણ પૂરા થાય એટલે કેરળ ઉપર છૂટ્યાનો આનંદ થાય. 8 દિવસની જેલમાંથી કેરળ મળી ગયા. શું મળી ગયું? કેરળ મળે છે. કેમ આપણો મોક્ષ થશે બેન? પેલા તો ગમાડીએ, જે જોઈએ છીએ એને ગમાડીએ તો ખરા. જે ગમતું જ નથી તો મળે, નથી મળ્યું એના માટે જવાબદાર કોણ છે? જોઈતું જ નથી જેને ખોજા તેમ પાણીયા, જેને જેને ઈચ્છ્યું એને એને મળ્યું છે. મારો ને તમારો અનંતો કાળ આપણે કઈ કર્યું નથી માટે નથી ગયો. અનંતવાર કર્યું છે, પણ જે કરવું જોઈતું હતું એ ક્યારેય આપણે કરવા જેવું માન્યો નથી. સુનત કર્યું બેન, અનંતવાર ધર્મ કર્યો હશે, અનંતવાર પુણ્ય કર્યું હશે, એટલે તો 9 ગ્રેવેક સુધી જઈ આવ્યા. પણ મોક્ષમાં જ જવું છે, મોક્ષ સિવાય બીજે કશી જ કામના નથી એવો ભાવ કર્યો નથી. સુનત કર્યો, મોક્ષ સિવાય કશું ઓછું ખપે નહીં એવો ભાવ એકવાર પણ જાગી ગયો ને એ જીવ સમ્યક દ્રષ્ટિ બની જ ગયો. મારા ને તમારા આભોમાં પાંચમા આરામાં આ બધું અસાર સમજવામાં, આ સંસારમાં ગમે એટલું મેળવો, ગમે એટલું મેળવો, ગમે એટલું મથો, ગમે એટલું પામો, તો પણ આખરે આખરે આ બધું છોડવાનું છે, એટલું માન્યો આપણે માન્યો હોય ને. ગઈકાલે અર્ષાબેનને ત્યાં થોડા આપણા લોકો આવેલા અને આપણે નાનું એવું સત્સંગ જેવું રાખ્યું હતું ત્યારે એક ઓફર આપી હતી, મને કોકે આપી છે એટલે કહું છું કે એક તમને રત્નદ્વીપ ઉપર લઈ જવામાં આવશે, સુવર્ણદ્વીપ રત્નદ્વીપ, કે જેની રેતી બધી સોનાની અને અંદરના છીકલા સંખલા જે કંઈ પદાર્થો હોય કિનારા ઉપર એ બધા જ હીરાના સાચા રત્નોના, તમને ટૂરમાં ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને આખા દિવસની ટૂર છે, સવારથી રાત સુધી રહેવાનું, અને એમાં તમારા થેલા થેલી બેગ બેગ જે બી જોઈ લઈ જાઓ ભેગું, બધાને ભરી લેવાની છૂટ છે આવી ટૂર ફ્રીમાં. અને પાછું એ રત્નદ્વીપ પર ઉતર્યા પછી કોઈ લિમિટ નહીં, તમારાથી ઉપડે એટલું લઈ લ્યો. તો આપણે બધા થેલા પછી અંદર કઈ સામાન લઈને જાય, કપડા બપડા હે, 2-3 ડ્રેસ બદલવા પડે, આપણે આવા સરસ જગા ઉપર જઈએ છીએ તો થોડુંક લેતા જ જવું પડે ને સામાન. શું કરીએ લક્ષ્મીભાઈ, ખિસ્સા મોટા રાખીએ, હા થેલા થેલી જેટલું ઉપડે એટલું લઈ જાય અને બધું ભરવા જ બનીએ, ભરવા જ બનીએ, ભરાઈને તૈયાર રાખીએ ત્યાં એનાઉન્સમેન્ટ થાય. વેરી ગુડ, યુ ડીડ વેરી ગુડ જોબ. બટ હવે જયારે આ ટૂર ઉપડે આવી પાછી ત્યારે બધાએ અહીં મૂકીને નીકળી જવાનું છે, પછી કેટલો અફસોસ કરીએ. અફસોસ થાય કે આનંદ થાય બેન, કે હારું કઈ જોયું નહીં, ખાધું પીધું નહીં. ક્રુઝમાં કેટલું ખાવાનું મળે, કેટલું જોવાનું મળે ઉતરો તો, પણ કઈ કર્યું નહીં, થેલા જ ભર્યા થેલા જ ભર્યા થેલા જ ભર્યા, ને હવે ટૂર ઉપડવાનું કાણું થઈ ગયું, હવે કે જે કઈ મૂકીને જવાનું છે. આવી ટૂર બીજી વાર ઉપડે તો આપણે આવું કરીએ પછી ખરેખર ના કરીએ ભાઈ. અહીંયા આવ્યા ત્યારે આ ટૂર હતી ભાઈ, આપણને આખો ભાવ આપ્યો હતો, ભરો જેટલું ભરવું એટલું ભરો, જાઓ ત્યારે મૂકીને જવાનું. તો પણ ભરીએ છીએ. હમણાં જ હું આવી ત્યારે તમારી કડી ચાલતી હતી, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, વધવા પણ હું સંસારમાં નરદે અને. કેટલી વાર ગાયું, કેટલી વાર ગાયું, શું ગાવા જેવું છે? હું ગાવાનું છોડવાનું નક્કી હતી, પણ ગાવાને ક્યાં ઉતારવું છે બેન? અંતર વાત, ભગવાન એક એવો ભાવ દે, એની સાથે એવો ભાવ દે કે હવે જન્મું તો છેલ્લું મરણ હોય, હવે જન્મું તો મારું છેલ્લું મરણ હોય, મારે અમર ન થવું, અજન્મા થવું છે. શું થવું છે? અમર ન થવું બેન. અમૃત પિયા તો દેવ બની ગયા, અમૃત પીધું શું બની ગયા, લેકિન વિષ પિયા તો મહાદેવ બની ગયા. અમૃત પીધું ને બધા દેવ બન્યા, પણ જેને વિષ પીધું શું બની ગયા? તો અમૃત પીએ ને તો અમર થવાય, પણ જો વિષ ઉતારી જાય ને તો મહાદેવ એટલે કલ્યાણ થાય. શું થાય? કલ્યાણ થાય. તો મારે ને તમારે અમૃત ની ઝંખનામાં જન્મો વધારવા જ કે અજન્મા બનવું છે? મહાવીર નો માર્ગ અજન્મા બનવાનો માર્ગ છે. જન્મ ઈચ્છા વડે જ મળે છે. જે દિવસે ઈચ્છા ગઈ, તૃષ્ણા ગઈ, અપેક્ષા ગઈ, આશા ગઈ, મમતા ગઈ, રાગ ગયો, મોહ ગયો, એ દિવસે પણ જન્મ કરાવે કો? આપણને બીજી ગતિમાં લઈ જાય કો? એકમાત્ર અંદરમાં પડેલો સૂક્ષ્મ તંતુ જે સંસાર સાથે આપણને શું કરે છે, કનેક્ટ કરી રાખે, જોડી રાખે, એ કાતરનો લંબાઈ જ કરે છે, લંબાઈ જ કરે છે. એનો અનંત કાળ ગયો, હવે એક કાતર મૂકવાની છે આગોમાં. એક વખત તાર કપાઈ જાય કે આ બધું અસાર છે, આ બધું અસાર છે, આટલું માનવામાં કેટલો કાળ ગયો, કેવડા થઈ ગયા આપણે, આજ સુધી લાગ્યું કે આ બધું અસાર છે? નથી લાગ્યું, બોલીએ ભલે, પણ વળગીએ તો પાછા એને જ, એને જ વળગીએ. એટલે નાની મને કેમ કે છે, મને તમને કે છે કે આ બધું અસાર સમજવામાં પાંચમો આરો નથી આડો આવતો, પણ વક્રતા આડી આવે છે. આ કાળની કમનસીબી હોય તો કેટલી છે બેન, કાળજામાં ફાળ નથી પડતી, કાળજે ત્રાસકો નથી પડતો. બાકી એમ કહી દઈએ કે આ બહુમાં ન જેત્યા તો અહીંયાથી અનંતા જન્મોની દુર્ગતિની વણઝાર ચાલુ છે, તો ત્રાસકો પડવો જોઈએ કે ના પડવો જોઈએ બેન? ફાળ પડવી જોઈએ. આજે એમ કહી દઈએ કે આજે આ ફ્લાઇટ ચૂકી ગયા તો હવે એક મહિના સુધી ફ્લાઇટ નહીં મળે, તો આપણને કેટલી ચિંતા થાય કે હવે આખા મહિનામાં હું કામ કેવી રીતે પતાવીશ, મારા કેટલા અનિવાર્ય કામ છે. ત્યારે આ મનુષ્ય ભવની ફ્લાઇટ ગુમાવ્યા પછી, આ ભવ ચુકાઈ ગયા પછી ક્યારે આ ફ્લાઇટ પાછી મળવાની છે? અને કોના માટે જીવીએ છીએ, કોના માટે કરીએ છીએ? તો જ્ઞાની મને ને તમને કહે છે કે ચોથા આરામાં જવાના ભાવો નહીં, કારણો સેવવા પડે. શું? ચોથા આરામાં જવાના ભાવો નહીં, કારણો સેવો. કઈ રીતે જવાય એ કારણ ને તમે આજથી સ્વીકારી લો. ભાવ તો બહુ કર્યા, ભાવ કર્યા પણ બહુ તળિયા નહીં, કારણ કે ભાવને અનુરૂપ પોષણ ન કર્યું. શું કર્યું? ભાવ કર્યો એક વસ્તુનો, અને પોષણ કર્યું શેનું બેન? ભાવ કર્યો મોક્ષનો, અને પોષણ શેનું કર્યું? સંસારનું. એટલે હવે ભાવ કર્યા પછી નક્કી કરીએ કે ભાવને કરતા સાથે એને અનુરૂપ એવા કાર્યો પણ હું આજથી શરૂ કરીશ, આજથી નહીં રાઈટ નાઉ, અત્યારથી. અસંખ્ય દેવ પાસે જે નથી, કેટલા દેવ છે? અસંખ્યાતા. એની પાસે જે નથી તે પંચાચાર, નાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર, આ પંચાચાર આજે પણ પાંચમા આરામાં છે કે નથી? આ પાંચ આવશ્યક છે, આપણા છ આવશ્યક, પણ આ મુખ્ય આવશ્યક કરવા યોગ્ય ક્રિયાઓ એ શું છે? આ પંચાચાર. એટલે અસંખ્યાતા દેવતા પાસે જે નથી એ આપણી પાસે શું છે? આ પંચાચાર પાંચમા આરામાં પણ છે. અને 56 અંતરદ્વીપામાં, 56 અંતરદ્વીપામાં જે યુગલિયાઓ છે, જેને કલ્પવૃક્ષના છાયડે પણ જે ન મળે કલ્પવૃક્ષના છાયામાં રહેનારા એવા કેટલા દેવ યુગલિકો છે. યુગલિયાઓ 56 અંતરદ્વીપામાં છે અત્યારે. પેલો બીજો ત્રીજો વારો હોય ને બેન, ત્યારે ભરત ક્ષેત્રમાં હોય, અહિર્વત ક્ષેત્રમાં હોય. પણ જ્યારે પાંચમો વારો અહીંયા હોય ને, ત્યારે એવા 56 દ્વીપ છે આપણા સમુદ્રની વચ્ચે વચ્ચે જે દ્વીપ છે એમાં વર્તમાન કાળમાં પણ યુગલિયાઓ છે. આવા કલ્પવૃક્ષના ફળ ખાવા વાળા યુગલિયાને પણ જે ન મળે એવું કોરડું વાળા મગના પારણા કરનારા આપણી પાસે જે તપ છે એ યુગલિયા કરી શકે? તો આપણી પાસે શું છે બેન? યુગલિયાની પાસે કલ્પવૃક્ષ છે, એ મનોરથ પૂરા કરી શકે, પણ મહાવીર મનોરથ છોડાવી શકે. શું કરાવી શકે? કલ્પવૃક્ષ ઈચ્છા પૂર્તિ કરી શકે, પણ પરમાત્માનો માર્ગ ઈચ્છા નાશ કરાવી શકે. એટલે મારીને તમારી પાસે પાંચમારામાં જે છે એ કોની કોની પાસે નથી? તો કે અસંખ્ય દેવતા પાસે નથી. અને આટલા જેટલા યુગલિક છે એ કોઈ પાસે નથી. તો કાળ દુષ્મ નથી આપણા, કાળજા દુષ્મ છે. શું છે બેન? કાળ દુષ્મ નથી, કાળજા દુષ્મ છે આપણા. તો આ વર્તમાન કાળને આપણે દુષ્મ દુષ્મ કરીએ એથી કરીને આપણા કોઈ ભાવના ઠેકાણા ન હોય તો એ આપણને કોઈ પણ રીતે મદદ ન કરી શકે. એટલે આવા ઉત્કટ શાસનમાં જન્મ વર્તમાને છે. લોકોત્તર જીન શાસન એટલે સરવાર સ્થિતિની રિઝર્વેશનની ગેરંટી. આવું જીન શાસન મળ્યું એટલે તેની આપણને ગેરંટી મળી, એકાવતારી થઈ શકીએ. એટલે આપણે વર્તમાનમાં એવું કાર્ય કરીએ ને, ભલે આજે આપણા શરીર સંગયણ કેવા છે, વજ્ર ઋષભ નારાચ સંગયણ નથી ને, એટલે આપણું દેવલોક પણ ત્રીજા વૈમાનિક દેવથી ઉપર ન જાય, કારણ કે એના માટે પુણ્યની જથ્થાની પ્રબળતા વધારે જોઈએ. પણ વૈમાનિક દેવ તો બનાય. અત્યારે આપણે આ ભાવમાં એવી કરણી કરી લઈએ, એક જ વખત એવો નિર્ણય કરી લઈએ, એકવાર એવું સમ્યક દર્શન કરી લઈએ કે એકમાત્ર સમ્યક દર્શન થાય, 17 પાપ ખુલ્લા હોય તો પણ 15 ભાવથી વધારે ભાવ ન થાય, અને એમાંથી એક કદમ આગળ વધીએ, ખાલી એક કદમ આગળ વધીએ અને વિરતિ ભાવમાં આવી જાય. તો જ્ઞાની કહે છે વચ્ચે 3 ભાવ થાય. કેટલા થાય? 3 ભાવ. અને એ પણ કયો ભાવ વચ્ચે આવે? ઈ એકમાત્ર વૈમાનિકનો ને એક મનુષ્યનો. નિર્યાવલિકા આગમમાં આવા પંચક એટલે પાંચ આપણને દ્રષ્ટાંતો આપ્યા છે. એક એક આત્માએ એવો પુરુષાર્થ કર્યો કે એને માત્ર વચ્ચે 5 ભોગ આવ્યા બે. અહીંથી ક્યાં ગયા? વૈમાનિક દેવમાં. અહીંયા શું કર્યું? પરમાત્માની આજ્ઞાની અનન્ય શ્રદ્ધા કરી, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, અને વિરતિના ભાવમાં, ત્યાગના ભાવમાં, સ્વાર્થ નિવૃત્તિ, એનું નામ વિરતિ. શું? આપણે બધા કેવા જીવ છીએ? સ્વાર્થ માટે અનંતા જીવોની વિરાધના કરવા માટે. જેટલો સ્વાર્થ ઘટતો જાય ને એટલી શ્રેણી ઉપર ચડતી જાય, જેટલો વૈરાગ્ય વધતો જાય એટલો ત્યાગ પ્રબળ થતો જાય. અને જેવા ત્યાગમાં પગ મૂકીએ ને એટલે ત્યાગનો એસ્કેલેટર આ એક જ પગથિયું છે. એસ્કેલેટરનો એક નિયમ છે, ચડવું ન પડે, ઊભું રહેવું પડે. ઊભા રહ્યા પછી શું કરવું પડે? સ્થિર રહેવું પડે. એસ્કેલેટરમાં પગ મૂક્યા પછી ત્યાં ને ત્યાં છીટકી રહેવું પડે. હું ને તમે કેટલી વખત જીનાજ્ઞાના એસ્કેલેટર ઉપર આવ્યા પણ ગોથું ખાઈ ગયા, લલચાઈ ગયા, ભરમાઈ ગયા, ભાન ભૂલી ગયા, અને આપણે કેમાં દોયા ગયા, વિભાવમાં ચાલ્યા ગયા. એમાં આ તો પાંચમો આરો વર્તમાન કાળ. કેટલા પ્રલોભનો મહેન્દ્રભાઈ? તો પગથિયું પકડવું કેટલું મુશ્કેલ છે. મોક્ષ જોઈએ છીએ, નાની કે આ પગથિયું છોડતો નહીં. પ્રલોભનો ને પ્રતિકૂળતાની ભરમાર છે. ભયંકો મારનારે એવા પણ પરિબળો છે, અને લોભાવી જાય એવા પરિબળો તો અનંતા છે. તો મારે ને તમારે નક્કી શું કરવાનું છે બેન? આ પગથિયું મારે સમ્યક દર્શનનું પગથિયું નથી. કોઈ મારું કશું કરી ન શકે આ નિશ્ચયવાણી છે. એને વ્યવહાર છોડવાની વાત નથી, પણ જ્યાં જે કરવાનું છે એ તો કોણે કરવું પડશે? આપણે કરવાનું છે. તો આટલું નક્કી કરશું ને તો પરમાત્મા કહે છે એક ભાવ મનુષ્યનો ત્યાંથી મળ્યા એટલે વૈમાનિક દેવલોકમાં, અને ત્યાંથી પાછો આવે મનુષ્યનો ભાવ એટલે ત્યારે પણ પાછો મરતા પહેલા પણ વિરતિ ભાવ, દેવલોકમાં પણ પરમાત્માના સમશરણમાં જ સ્થાન, અને અહીંયા આવીને પાછો પણ વિરતિમાં આવી જ જાય. એ આત્મા શું કરે? ત્યાંથી અહીંયા આવે તો સંસારમાં કફની માખી બનીને ચીટકે નહીં. પગ ઉપર માખી બેસે ને એ ઉડી શકે બેન બરખામાં, પણ સાકર ઉપર બેસે તો ધારે ત્યારે ઉડી જાય. એ આત્મા હવે કફની માખી ન બને. માખી બેસે બને તો ક્યાં બેસે? સાકર ઉપર. ક્યાં? આટલો અવાજ આવ્યો ને ઉડી ગઈ. ત્યારે કફમાં બેઠી તો અંદર ને અંદર ઊંડી ઉતરે, અંદર ઉતરે, સ્વાદ આવે, નરમ નરમ અંદર ઉતરે. પણ પગ ને પાંખ ચીપકી જાય, પછી તરફડિયા મારી મારીને મરે તો પણ ઉડી ન શકે. એક વાર સમ્યક દર્શન થયું, સાચું સમજાણું અને વૈરાગ્ય આવ્યો એ વખતે આત્મા કદી પણ એના પછી એના અનંતાનુબંધીના બંધ જ ન પડે. અંતઃક્રોડા કરી એમ કાળ મર્યાદા એટલી ટૂંકી થઈ જાય, એટલી ટૂંકી થઈ જાય કે એની કર્મની ચિકાસ, એની કર્મની તીવ્રતા, એના કર્મના પાપોના ભાવોની અંદર પ્રબળતા ક્યારેય ન આવે. પરમાત્માને આપણે બોલાવીએ છીએ ક્યારે? બોલાવીએ છીએ દુઃખ પડે ત્યારે. ત્યારે જ્ઞાની એમ કહે છે કે કરવા પડે પાપ જ્યારે જ્યારે, પ્રભુ હાજર રહેજો તમે ત્યારે ત્યારે. શું કેવું છે? પરમાત્મા જ્યારે જ્યારે હું પાપ કરું ત્યારે તું મારી સામે હાજર રહેજે. તું આવીને ઊભો રહી જાજે. તમે જુઓ એક બાળક તોફાન કરતો હોય ને, ડિસેપ્શન કરતો હોય ટોયનું, એ વખતે માની નજર પડી ગઈ તો બાળકના હાથ થંભી જાય કે ન થંભી જાય? તમે કોઈ પણ ગુનો કરી જોશો, તમને કોઈ જોઈ ગયું, એ વખતે એની ઇન્ટેન્સિટી તૂટી ગઈ. સાક્ષી રાખો પરમાત્માને, અંતરાત્માને, કે જગત જાણે કે ન જાણે, જગત જુએ કે ન જુએ, જગત માને કે ન માને, પણ હું તો જાણનારો છું, હું તો જોઉં છું. આઈ એમ ડુઈંગ રોંગ. બસ આટલો સ્વીકાર આવ્યો ને પછી પાપ કરવાની તાકાત એટલી તૂટી જાય, એટલી તૂટી જાય. પાપ થતું રહે પણ પાપની પાછળ તરત જ પસ્તાવો આવે. શું આવે? આલોચના આવે, અનુમોદના ન આવે. અને પરિણામે એ જીવ ત્રીજો ભવ, પાંચમો ભવ કે વધુમાં વધુ થાય તો પંદરમો ભવ, અને એ બધા ભવનું બોન્ડ, બધા ભવનું બોન્ડ કે તું એક મનુષ્યનો ભવ ને એક વૈમાનિકનો ભવ, એક ભવ મનુષ્યનો થાય ને એક. આખો અધિદીપ છે ને બેન એ કેવડો છે ખબર છે? 1 લાખ યોજનનો, 1 લાખ યોજનનો અધિદીપ છે આ. અને એક શ્રાવક, શ્રાવક પણ આના ભાવમાં, એક સમકીથી સમ્યકની હાજરીમાં આયુષ્યનો બંધ કરે, ઓછામાં ઓછું એને વૈમાનિક દેવગતિનું આયુષ્ય બંધાય, તો એ વૈમાનિક દેવમાં સૂર્યાભ વિમાન છે. સૂર્યાભ વિમાન એ કેવડું ખબર છે? 12 લાખ યોજનનું. અહીંયા આખો અધિદ્વીપ 2.5 લાખ યોજનનો, 1 લાખ યોજનનો આખો અધિદ્વીપ નહીં, સોરી, એ જંબુદ્વીપ, જંબુદ્વીપ મીઠા નહીં દુકા, જંબુદ્વીપ 1 લાખ યોજનનો બે, 1 લાખ યોજનનો જંબુદ્વીપ, અને ત્યાં સૂર્યાભ વિમાન 12 લાખ યોજનનું. હવે 1 લાખ યોજનના જંબુદ્વીપમાં આપણું ઘર કેવડું, આપણી માલિકી કેટલી, ટોટલ માલિકી કેટલી, અને એમાં બેઠો બેઠો તું સહાય કરતો હો, તું સ્વાધ્યાયમાં હો, એ વખતે તારો આયુષ્યનો બંધ પડે. 12 લાખ યોજનના સૂર્યાભ વિમાનનો તું માલિક બની જાય. આ સોદો કરવા જેવો ખરો નહીં ભાઈ? નયનભાઈ એ વાણિયા કયો, કદાચ સોદો કરવો જ પડે તો આ સોદો કરવા જેવો છે. વગર મહેનતે શું મળી ગયું બેન? 12 લાખ યોજનનું સૂર્યાભ વિમાન મળ્યું છે. આ મારી કે તમારી સાંભળેલી વાત નથી. સૂર્યાભ વિમાનના દેવતા ઇન્દ્ર, સૂર્યદેવ આજે મળે, જવાબ પૂછો કે તમે શું કર્યું હતું પૂર્વના પૂર્વ, શું કર્યું હોય? વ્રતધારી બન્યા હોય, ને વ્રતમાં સર્વત્યાગી નહીં, માત્ર પરમાત્માની આજ્ઞાનો યથકિંચિત પણ અમલ કરવાનો એને શરૂ કર્યું હોય બેન. અને આ પ્રદેશી રાજા જેને 39 દિવસનું શ્રાવક પણ ઉપાડ્યું છે, અહીંથી કાળ મૃત્યુ પામીને સૂર્યાભ વિમાનના દેવતા છે, સૂર્યાભ વિમાનના ઇન્દ્ર છે. આ ખોટો 5મારામાં થઈ શકે છે, આ પોસિબલ છે. તો હવે આપણે 5મારામાં તીર્થંકર નથી, કેવડી નથી. તીર્થંકર અને કેવડીના અભાવમાં આપણને કોઈ સાચા જ્ઞાની ગુરુ નથી. મારા ને તમારા સંબંધ નબળા સંગયણ છે, નબળા પુણ્ય છે. કેવડી પણ નથી ને શ્રુત કેવડી પણ નથી ને ચૌદ પૂરી આ બધા રોદડા રોવાની જ્ઞાની કે જરૂર નથી. જે છે એટલું મોર જેની લક્ષ છે. આપણે શું કરવાનું છે? આપણી પાત્રતા કેળવવાની છે. કારણ કે 1 કરોડ પૂર્વના આયુષ્ય કાળમાં ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ ને તો ત્યાં આયુષ્ય કેવડા હોય? 1 કરોડ પૂર્વ છે ને ભાઈ, એ બહુ મોટો, એટલો વિશાળ ફલક છે. એટલે કરોડો 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 ને અબજો વર્ષ એવડું તો ત્યાં મહાવિદ્ય ક્ષેત્રનું આયુષ્ય છે. અહીંયા આપણે માસ્કમણ કરીએ આપણા આયુષ્ય કાળ દરમિયાન તો વધુમાં વધુ કેટલા કરીએ? કેટલા કરીએ ભાઈ? આપણું આયુષ્ય કેટલું? 100 વર્ષનું. એમાં આપણા તો 50-55 તો પાણીમાં ગયા, બરાબર ને? હવે બચ્યા એમાં આપણે પાછો ક્વોલિટી ટાઈમ કેટલો? પછી તો ક્વોન્ટિટી ટાઈમ રહેવાનો ને. મોટે ભાગે આપણે થોડીક ઉંમર સાથે શું કહેતું, હવે તો એક એકટાણું થતું નથી, હવે તો આ થતું નથી, તે થતું નથી, તો આ બધું કરવા માટેનો આપણો કાળ કેટલો? તો પછી જ્ઞાની કે છે વહા જઈને 1 કરોડ પૂર્વ સુધી સાધુપણું પાડવું, આટલા કરોડ આટલા કરોડ માસખમણના પાળના કરવા. એમાં સંવત્સરી આવે જ ને હવે ભાઈ, હર વર્ષે ન્યા કાળ વર્ષનો જ છે. પાછું ન્યાય દેવલોકની જેમ નથી કે અસંખ્યાતો કાળ વયો જાય, હર વર્ષે સંવત્સરી આવે. પછી ઓછામાં ઓછી સંવત્સરીનો ઉપવાસ કરવો હોય તો 1 કરોડ પૂર્વમાં કેટલા ઉપવાસ કરવા? કેટલા ઉપવાસ આવી જાય? 1 કરોડ પૂર્વ, 1 કરોડ વર્ષ નહીં, 1 કરોડ પૂર્વમાં અસંખ્યાતો કાળ નીકળી જાય. એટલા આપણે જ કરવું પડે કે નહીં? ભૂખ્યા કોને રહેવું પડે? હવે અહીંયા આટલા દિવસ પણ ન થાય તો ત્યાં આટલો આટલા વખત આ જ આ જ ભૂખને મારવી પડશે. અવતારી શરીર વડે જ તરસે ત્યારે ભૂખ્યા સમય ગાળવો પડશે. અને એમાં ધારો કે સાધુ પણ લીધું છે તો લોચ કરવો પડે કે ના કરવો પડે? તો જેનું 500 ધનુષની કાયા હોય ને બેન, એનું મસ્તક કેવડું હોય? તો કે અહીંયા 100 વર્ષના કાળમાં એક મુનિરાજ પોતાના દરેક વર્ષના લોચ કરીને જેટલા વાળ કાઢે ને એટલા ત્યાં એક વખતના લોચમાં માથામાં વાળ હોય મહાવીર ક્ષેત્રમાં. તો પછી આટલા વાળ ખેંચવાની તૈયારી છે આપણી? જો આપણે ત્યાં એ કરી શકવાના હોય તો અહીંયા એક ભાવમાં કરીએ તો કેટલા વર્ષ આવે? 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ. ને એમાં આપણું તો માથું કેવડું, એમાં વાળ તો હવે ગયા ગાંઠ્યા, બરાબર ને? લોચ કરવો પડે તોય, આમ તો થ્રેડિંગ કરાવાય છે પણ લોચ નથી થતો. સૌંદર્ય દ્રષ્ટિએ બધું કરી શકીએ. પણ જ્ઞાની મને તમને કહે છે કે 1 કરોડ પૂર્વના આયુષ્યમાં કરવાની ઝંખના સેવનારા આપણે માત્ર આટલા ગણ્યા ગાંઠ્યા વર્ષની અંદર એક સામાયિક ન કરીએ ને ત્યાં યથાખ્યાત ચારિત્ર પાડવાની વાતો કરી. મોક્ષમાં જવું હોય તો કયું ચારિત્ર આવે? યથાખ્યાત. યથાખ્યાત ચારિત્ર એટલે જેમાં રાગનો અંશ પણ ન હોય, પરમાત્માની આજ્ઞાનો એક અંશથી પણ જેમાં ભંગ ન હોય, જેવું પરમાત્માએ કહ્યું છે એવું કઠોર કડક એ જ પ્રમાણેનું ચારિત્ર પાડવું. એ પાડવા માટે આપણે વાતો સપના જોતા હોય તો અહીંયા સામાયિક કરતા તો શીખવું પડે કે નથી? રોજની એક સામાયિક કરશું, રોજનું એક પ્રતિક્રમણ કરશું બેન. આનું નામ આવશ્યક છે. આવશ્યક શું છે? જો જ્ઞાની કહે છે તારા હૃદયમાં ખરેખર મોક્ષની ઝંખ ના હોય અને તું મહાવીરના સપના જોતો હો તો જ્ઞાની કહે છે કે ચક્રવર્તીની ખીરનું સપનું જોનારો ભિખારી સપનામાં હોય કે હમણાં ચક્રવર્તીની ખીર કોક આવીને મને પીરસશે અને હું એ ખીર ખાઉં છું, એવા ભાવમાં એ આંખ બંધ કરીને તંદ્રામાં પડ્યો છે, ભૂખ્યો એટલો છે કે એને કોઈ એક રોટલો આપે ને તો પણ એની ભૂખ ભાંગી જાય. એને બદલે એ સેવા તંદ્રામાં પડ્યો ચક્રવર્તીના ખીરના. અને એ વખતે કોઈ ભિખારીને દાન દેવા વાળો બ્રેડના પેકેટ લઈને આવ્યો છે અને બધાને કહે છે કે તમારું પાત્ર ધરો એટલે એમાં શું આપું તમને? બ્રેડ આપું. બોલો તો કે હું તો ચક્રવર્તીની ખીર ખાઉં છું. ચક્રવર્તીની ખીર કેવી હોય? ચાખી છે? ચાખી છે? જ્ઞાની કહે છે 1000 ગાયો હોય ચક્રવર્તી પાસે, આમ તો કેટલી હોય, પણ એમાંથી સિલેક્ટેડ 1000 ગાય, 1000 ગાય નું દૂધ દોવે 500 ગાય ને પાય, 500 ગાય નું દૂધ દોઈને 250 ને પાય, 250 નું દૂધ દોઈને 125 ને પાય, એમ કરતા કરતા છેલ્લે 2 ગાય, એ 2 ગાય નું દૂધ કાઢીને 1 ગાય ને પાય, અને એ 1 ગાય ના દૂધ વડે જે ખીર બને એની અંદર કેટલું કેટલું સત્વ હશે, એની વિચાર કેવી હશે. એવી ખીર જેને એક વાર ચાખી હોય ને, એને સંસારમાં કદી પણ કોઈ ભોજનમાં પછી રસ ન આવે, એટલે કે એટલું ઉત્કૃષ્ટ ભોજન હોય પણ એનું સપનું જોયા કરે ભિખારી, અને બ્રેડ નો ટુકડો પણ જવા દે અને પછી સપનું જયારે પૂરું થાય ત્યારે એની ભૂખ ભાંગે ખરી. તો જ્ઞાની કે છે, મહાવીરના સપના જોવા કરતા એ ચક્રવર્તીની ખીર છે, અને વર્તમાનની બ્રેડ એ આપણો શ્રાવક ધર્મ છે. શું છે? આપણો શ્રાવક ધર્મ છે. તો ખરેખર આ ભવની અંદર મને ને તમને એમ લાગ્યું હોય કે પાંચમો આરો આડો નહીં આવે, દ્રવ્ય ભાવ અનુકંપા સાથે ઉપસમ આવે, આગળ વધીને દેશવીરની ભૂમિકા આવે, એવું શાસન મેળવવા અનંત જન્મો પછી આપણે એલિજેબલ બનીને આવું શાસન મેળવી ચૂક્યા છીએ. તો હવે આ ચોથો આરો અનંતવાર મળ્યો પણ શાસન ન મળ્યું, અને આપણને આ શાસન મળ્યું પાંચમા આરામાં અનંતવાર, પણ આપણે આરાધના ન કરી. શું કર્યું? ચોથો આરો મળ્યો તો ત્યાં તો શાસન નહોતું મળ્યું, હવે પાંચમા આરામાં ભગવાન સ્વયં જયારે હતા મહાવીર સ્વામી ત્યારે માત્ર 34 વર્ષ એનો શાસન કાળ હતો. કેટલો? ભગવાન તીર્થંકર બન્યા પછી કેટલા વર્ષ થયા છે? 34 વર્ષ. અને આપણી ઉપર તો 21000 વર્ષ શાસન ચાલવાનું છે, એટલે 34 વર્ષમાં આપણે ના કરી શક્યા તો હજી પણ તક છે કે આપણી ઉપર કેટલા વર્ષ શાસન રહેવાનું છે? 21000 વર્ષ. તો આપણા ઘરમાં કેટલા વર્ષ રહેવાનું શાસન? કેટલી પેઢી રાખી શકવાના? ભૈયાને પૂછો, 2500 વર્ષની આ શાસન પરંપરા, આ વિતરાક પરંપરાના વારસદાર એવા આપણે, આપણી એક પેઢીને પણ બચાવી નહીં શકીએ? શાસન ભલે ચાલે, કરોડપતિ દુનિયામાં કેટલાય છે, પણ આપણી આગળ પૈસા કેટલા? શાસન 21000 વર્ષ ચાલશે, પણ મેં ને તમે શું ખોઈ નાખ્યું છે? હજી બચાવી શકાય તો બચાવવું છે. શું કરવું ભાઈ? આ 2500 વર્ષની પરંપરાની કડી આપણે પૂરી કરવી છે? આપણાથી આટલો મહાદ્રોહ આપણે કરી શકીએ? આપણા મા બાપને કરતા જોયા છે, આપણા મા બાપને કરતા જોયા છે. અભણમાં બધા છોકરો બોલતી હતી, પ્રતિક્રમણ કરતી હતી, પ્રાકૃત નહોતી ભણી તો પણ શું કરતા હતા? આવડતું તું કે આવડતું થાય કેમ કરી શક્યા? શ્રદ્ધા હતી, શું હતું? સ્વીકાર હતો, આર્ગ્યુમેન્ટ નહોતી ગયો. આ બુદ્ધિ આપણને શું આપ્યું? ખોવાઈ ગયા. અને હજુ પણ પ્રશ્નાર્થ જ ઉભો છે, ક્વેશ્ચન માર્ક, ફૂલ સ્ટોપ નથી મૂક્યો. આ ઉંમર સુધી ફૂલ સ્ટોપ નથી મૂક્યું તો શું થશે? નાની કે ફૂલ સ્ટોપ નથી કરવાનું, શરૂ કરો કરવાનું, નહીં તો માનવાનું તો શરૂ કરીએ. માન્યા પછી થઈ જ જાય. ગયે વખતે મેં તમને દાખલો આપ્યો હતો બેન કે $200-300 એક મેડિસિનની બોટલ હોય, બહુ મોંઘી હોય, એટલે ઇન્સ્યોરન્સમાંથી આવે ને તોય સામે 200-300 આપવા પડે, એટલી મોંઘી હોય. અને તમે શરૂ કરી હોય અને ત્યાર પછી એના ઉપર રિસર્ચ થાય અને એમાં ડિક્લેર કરવામાં આવે કે આ દવા ખાવાથી તમારું લીવર, બ્રેઇન કે હાર્ટ કે કિડની ખતમ થઈ જવાના, પછી આપણે કહીએ કે આ પૂરી કરી લઈએ? હે ના ના, આટલી છે એટલી તો, આટલી બધી મોંઘી છે, આ છે એટલી તો વાપરી લઈએ, પછી બંધ કરી દેશું. શું કરીએ? ત્યારે ને ત્યારે બંધ. નાની કે છે, તારી લીવર, કિડની કે બ્રેઇન એને નુકસાન કરનારી એક દવામાં પણ જો તારો વિશ્વાસ આવ્યો તો ત્યાં ને ત્યાં બંધ થઈ ગઈ, તો અનંતા ભવો સુધી ભટકાવનાર, અનંતા જન્મો વધારનાર આ પાપની પ્રવૃત્તિમાંથી તું અટકતો કેમ નથી? કારણ કે માન્યું નથી, જાણ્યું છે પણ માન્યું નથી. છે આપણને પાપનો ભય, છે શાસન છૂટી જવાનો ભય, ક્યાંય ડર લાગે છે કે આપણે ક્યાં ખોવાઈ જશું. આજે આ સંસારમાં આવા આટલા માર્ગો, આટલી વિધિઓ, આટલા વિધાનો, આટલા ધર્મો ના 2000 ધર્મો ચાલે છે વિશ્વમાં. આવું નર્યું નિતર્યું નિર્વેદ નું પાણી જેમાં છે, જેમાં સાચી સમજણ નું સમ્યક જ્ઞાન જેમાં છે, અને અપૂર્વ એવા આ વૈરાગ્ય વડે વિરતિ નો જેમાં ધર્મ છે, એવો એકાંત નિર્વધ્ય અનંત કરુણા નો ધર્મ મને ને તમને જન્મથી મળ્યો છે. આપણા જીવનમાં ઝળકે કેમ નહીં? આવા ચોમાસા આવે ને ચાલ્યા જશે, આવા તો પગલાબેન આવે ને ચાલ્યા જશે, આવું તો આખું જીવન આપણું વ્યતીત થઈ જશે. અને આપણે એક કર્મનો ઢગલો પણ, એટલે એક આત્માના પ્રદેશ ઉપરનો ભાર પણ જો ઉતાર્યા વિના જઈએ બેન, તો મળ્યું શું કામનું? અમેરિકા આવ્યા, આટલી મહેનત કરી, ને હવે તમને કોઈ એમ કે ખાલી બેગ લઈને ઇન્ડિયા જાઓ પાછા, તો અફસોસ થાય કે ના થાય? કાંઈ આટલા વર્ષ આટલી મજૂરી કરીને હવે પેરિયા લુગડે જવું પડે તો ગમે? અહીંથી તો લુગડા ઉતારી લેશે, અહીંથી તો કદાચ ડિપોર્ટ કરે ને તો કપડાં નહીં લઈ લઈએ. પણ આ મનુષ્ય ભાવમાંથી ગયા ને, તિર્યંચમાં ગયા, એક વસ્ત્ર શરીર ઉપર કેટલા ભાવ સુધી નહીં મળે વિચાર કરજો. આ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના આજ સુધી તમે જોયેલા એક પણ જીવના અંગ ઉપર એક તાતણો પણ છે? ડાયનાસોર હોય કે હાથી હોય, કીડો હોય કે કંથો હોય, કોની પાસે વસ્ત્ર છે? ઉતારી લીધા અહીંયા ના અહીંયા, આ ભાવમાંથી ગયા અને દુર્ગતિમાં ચાલ્યા ગયા. નર્કમાં નહીં મળે, તિર્યંચમાં નહીં મળે, દુર્ગતિમાં નહીં મળે. નાની કે છે, પાપ ઓછા કરીએ, પુણ્ય બચાવી લઈએ. શું કરવું છે? વેરફી નથી નાખવા, અને પુણ્ય વડે સાતા સગવડ અનુકૂળતા નથી જોતી. આ પુણ્ય ક્યાં સુધી ચલાવવું છે? છિન્નનું શરણું મળે એટલા માટે અનંતા કાળના આપણા ભાવને પૂરા કરવા રૂપ એવું ઉચ્ચ નામ ગોત્ર એટલે તીર્થંકર નામ કર્મ. તો તીર્થંકરનો ભેટો કરાવે એ સર્વોત્કૃષ્ટ કર્મ. કયું કર્મ સર્વોત્કૃષ્ટ કહેવાય? કે જે આપણને તીર્થંકરનો ભેટો કરાવે એ ઉદય કહેવાય. અને સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ કયો કહેવાય? કે જે નાના વર્ણ્ય આદિ 4 ઘાતી કર્મોનો ઘાત કરાવે. આપણો પુરુષાર્થ શ્રેષ્ઠ ક્યારે બને? કે જ્યારે આપણે ઘાતી કર્મોનો ઘાત કરીએ. એને બદલે આપણે ઘાતી કર્મોને અડતા જ નથી, ને અઘાતી કર્મોનો ઘાત કરવામાં મૂર્ખાઈનું પ્રદર્શન કરીએ છીએ. એકત્વ, મમત્વ, કર્તૃત્વ ને ભોક્તૃત્વ આ 4 વડે અજ્ઞાન ને પોષીને ઘાતી કર્મો તરફ જતા નથી, ને અઘાતી પાછળ અનંતો કાળ વિતાવી દીધો છે. તો પરમાત્મા મને ને તમને આ જૈન શાસનમાંથી 5મા આરામાં પણ 5મી ગતિનું રિઝર્વેશન થઈ જવાય, કરી શકાય છે. એટલે કે 5મી ગતિ આપણે અવશ્ય મેળવી શકીએ એનો એશ્યોરન્સ આપે છે. તો આપણે બધાએ શું કરાવી લેવાનું છે? રિઝર્વેશન કરાવી લેવાનું છે. કેના વડે કરશું? તો કે આગમ, અણગાર અને આવશ્યક, એના વડે. આ ટ્રિપલ એની મદદ છે. પરમાત્મા જેવા કંપનીના ડિરેક્ટર છે, માલિક છે, ક્યારેય પણ પોકાર કરી જોજો. જેમ આમાં એક કોલ કરો તો આવીને ઉભા રહી જાય છે ને, ટ્રિપલ એ. એમાં પણ આપણા માટે આવું જ અદભુત 5મારાનું એક આપણા માટે ઊભું કરેલું મદદનું વિશ્રામનું સ્થાન છે. એના કારણે જઈએ અને આત્માનું કલ્યાણ કરીએ એવા ભાવ સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાનું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ, તસ્મિચ્છામી દુકરમ.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જિનેન્દ્ર.
સમજ્યા વિના સમજ્યા વિના. ગુજરાતી ભાષામાં એકદમ સિમ્પલ દર્શન સાથે પાંચ મારા ની વાતો સમજાવી અમને ઇઝ ઇટ ટુ અન્ડરસ્ટેન્ડ અને પાંચ મારા ને જીવો ને પણ મોક્ષ નો રિઝર્વેશન કરાવી શકાય છે. આવતીકાલે 8 to 9:30 તો બધા ટાઈમસર આવી જજો. થેન્ક યુ.
થેન્ક યુ.
થેન્ક યુ.